जुष्टो मुक्त गणिर्निजाक्षर पदे दिव्याकृति सादरं यो भक्तो प्रगति बभुव दयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा। हे कृपालु मारा आत्मा प्रभु प्यारा पुरुषोत्तम केवल करुणा करी पार उतारो नथी पड़ती अमने गम। हे मारा नाथ जी हे वाला पियो आत्मना आधार कृपा करी हे प्रभु आपे अमने तमारा मां करायो छे प्यार तमारा जानी निभाव जो जानी अज्ञानी बाल भूल्यो ना भरेला छे पण छे तमारा हे कृपा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री सर्वावतारिणे हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। तीर्थधाम कुंडल मा पुनित आ भजन हॉल मा राजाधिराज पणे विराजता महाराज पूज्य साधुतानी मूर्ति मुनि स्वामी सर्वे वाला संतो चतुर्भगत आदि पार्षदों अने आप सर्व वाला भक्तों ने आजे फागण सुद पूनम होली ना पावन दिवसे भाव थी जय स्वामीनारायण। तारीख 28/2/2010 नी आ रवि सभा भगवान स्वामीनारायणना पावनकारी पगलाथी 500 परमहंसना पुनीत पगलाथी पावन आ तीर्थधामनी धरती ऊपर आजे आपणे माणीशुं। ભગવાનમાં વિશેષતયા પ્રીતિ થાય ભગવાનના ભક્તોમાં પણ પ્રીત વધે એવી અદ્ભુત એક આખ્યાયિકા યાને કે એક ભક્તનું આખ્યાન લઈને આપની સમક્ષ આવ્યો છું આપ સૌ કોઈના આશીર્વાદ લેવા। ભગવાન શ્રી હરિમાં આપણે જોડાવવું છે જોડાવવું છે જોડાવવું છે માયામાં જોડાણ છે એ તોડી નાખવું છે તોડી નાખવું છે તોડી નાખવું છે। આ લઈને માંડ્યા છીએ અવરોધો ઘણા આવે છે ત્યાગ ઉપરથી તો થાય છે, અંતર છૂટતું નથી, અને એ છે અહમની ગાંઠ, વજ્ર જેવી છે, તોડી તૂટતી નથી, છોડી છૂટતી નથી. ઘણું કઠણ છે, પણ પરમાત્માને શરણે જઈશું, સંતોને શરણે જઈશું, હરિભગતને હાથ જોડશું, ભગવાન કૃપા જરૂર કરશે, એવી કળવળ કરશે, એવા ભીમા લેશે કે જરૂર અહમને આપણો ત્યાગ કરીને ભાગવું પડશે. ભૂત વળગ્યું હોય એમ આપણને અહમ વળગ્યું છે, જાતું નથી. આજની આ ફાગણ સુદ પુણ્યમ હોળીનો દિવસ છે, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ કૃપા કરો, આજની રવિ સભામાં અમે તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે કાલ રંગોત્સવના ફગવામાં અમને અહમ મમતાનો નાશ થાય એ જ ફગવા આપજો. તમારામાં નિતાંતપણે નિરંતર જોડાઈ જવાય, કારણ કે ભગવાનના સ્વરૂપમાં જોડાયા વિના સુખ શાંતિ તો થવાની નથી. આપણા આત્માને ભગવત ચરણારવિંદમાં નિમગ્ન કરવો જ પડશે, તલ્લીનતા સાધવી જ પડશે. જ્યું મિસરી પૈ માહી ભળી, ભગવાન શ્રી હરિ સાથે નહીં જોડાણ થાય તો આ દેહનું દુનિયાનું જોડાણ મને તમને એના વિકારો સાથે ઢહળી ઢહળીને છોલી નાખશે. આ વિકારના શિકાર બની ગયા છીએ. નિર્વિકાર હોવા છતાં આપણો આત્મા નિર્વિકાર પરમાત્માને ભૂલીને વિકારવાન દેહ સાથે વિકારી ભાવને પામેલો જીવ ભારે પીટાય છે, વેદના બહુ અનુભવે છે. પણ હે મહારાજ, અમને તમારા દિવ્યાનંદનો મોહ જગાડો અને આ લોકનો મોહ હટાવી દો, એવી પ્રાર્થનાની સાથે આરંભ કરું છું લાલા બાબુનું આખ્યાન. ઘણા સમયથી આ થોડું ઘણું વાંચેલું, થોડું ઘણું જોયેલું, તૈયાર કરેલું, પણ આજે અમને અવસર પ્રાપ્ત થયો છે. સારી આમાંથી પ્રેરણા મળે એવું છે, આપણે આપણા માટે લઈએ તો. નંદકિશોરદાસજી સ્વામી રચિત એક ગ્રંથ છે, એનું નામ છે શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર. આ ગ્રંથના 211મા તરંગમાં ગ્રંથકારે આ લાલાબાબુનું, વૃંદાવનવાળા લાલાબાબુનું વિશેષ પ્રકાશ પાડતું આખ્યાન લખ્યું છે, અને એમાંથી અમને તમને ઘણું મળશે. આપણે જે જે લેવલે ઊભા હશું, તે લેવલે તે શબ્દો, તે વાત, તે પ્રસંગ આપણને પોષણ પમાડશે. એ જ વાત આપણને ફીટો ફીટ આવે કે જે આપણા લેવલની હોય. આપણા લેવલથી નિમ્ન વાગતો હોય તો ડખળી પડે, આપણા લેવલથી જરા ઊંચી વાત હોય તો આવે નહીં અંદર. માટે દરેક કથામાંથી, દરેક પુસ્તકમાંથી, દરેક સંત પાસેથી આપણા લેવલની, આપણા અંતરમાં હાલતી જે બાબત હોય એને સ્પર્શતી જો કોઈ વાત આવે તો આત્મા જાગે, થોડોક આગળ હાલે. એમ કરતાં કરતાં એક દિવસે ભગવાન ભેળો થઈ જશે, ત્યારે સુખી 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 થઈ જાય. એ દિવસની રાહ જોઈએ કે આપણે અખંડ સુખી 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 યુગો યુગો કાળના કાળ અનંત કાળ આનંદ 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 પામીએ, દુઃખનો છાંટોય ન રહે. પણ આ દેહ હારે જોડાઈ ગયેલો અહમ મમતાથી જીવ સુખી કદી થઈ શકે એમ નથી. પુરુષોત્તમ નારાયણ સાથે એને નિતાંત નિરંતર પ્રીતિ સાધવી જ પડશે, છૂટક્યો જ નથી, છૂટક્યો જ નથી. આજ કરીએ, કાલ કરીએ, આ જન્મે કરીએ, લાખ જન્મ પછી કરીએ, કર્યા વગર છૂટક્યો નથી. પણ ભગવાનને મેળવવાની ભડભડતી ભૂખ હજી જાગી નથી, એ મોટું એક દુઃખ છે, અને કોઈને કહેવાય એવું નથી, કારણ કે કહીએ તો લોકો દાંત કાઢે એમ છે. અને ઘણાક ભાવાવેશવાળા તો આપણું માને નહીં ને કે હોય હે હે હે, પણ જોઈએ એવી ભૂખની તો તાણ છે. પણ ભગવાન સ્વામિનારાયણ તો બહુ દયાળુ પ્રભુ છે, બધા પ્રકારના દુઃખ ટાળે એવા છે, એના જેવા કોઈ નહીં. એકમૈવા દ્વિતીયમ બ્રહ્મ સર્વોપરિ શ્રીહરિ સહજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી. આ શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર ગ્રંથ બ્રહ્માનંદ સ્વામી અને રામશી દરબારના સંવાદમાં છે. સાંભળીએ આપણે. બ્રહ્મ મુનિ કહે પ્રીતથી, સુણો રામ સિંહ એક વાત. જનને હૃદયમાં સંભારવા જેવી સાક્ષાત.
જનને હૃદયમાં સંભારવા જેવી સાક્ષાત.
વાતને કેવી ઉપસાવી, આ વાત મુમુક્ષુ જનને હૃદયમાં સંભારવા જેવી સાક્ષાત, બહુ સારી. અને આપણે બધા મુમુક્ષુ છીએ, ફીટો ફીટ આવી જાય એવી છે.
મુમુક્ષુ જનને હૃદયમાં સંભારવા જેવી સાક્ષાત. મુમુક્ષુ જનને હૃદયમાં સંભારવા જેવી સાક્ષાત.
સુણો રામ સિંહ એક વાત.
સુણો રામ સિંહ એક વાત.
અદભુત વાત છે. જોકે આપણે છૂટક છૂટક લાલા બાબુ વિશે ઘણું સાંભળ્યું છે વાર્તા ગ્રંથોમાં તથા હરિચરિતામૃત સાગરમાં, બીજે ત્રીજે સાંપ્રદાયિક નાના મોટા પુસ્તકમાં. આ વૃંદાવનના લાલાબાબુ કે જેણે બાંકે બિહારીનું મંદિર બંધાવ્યું વૃંદાવનમાં, એની વાતો ઘણી આવે છે. ક્યાંક ભગવાન એને મળ્યા નથી એમ આવે છે, ક્યાંક વનવિચરણ વખતે એકવાર એને મળ્યા છે એમ આવે છે. એના પુનર્જન્મ વિશે ઘણી બધી બાબતો પારંપરિક પરસ્પર અનુમાનથી કે ક્યાંકથી ચાલતી સંભળાય છે. પરંતુ આપણે તો અત્યારે સ્વામી નંદકિશોર દાસ કૃત શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર ગ્રંથને કેન્દ્રમાં રાખી આપણે આ વાત લઈએ છીએ. શું સાચું શું ખોટું એ તો ભગવાન જાણે, પરંતુ આપણે કામનું હોય એ ક્ષીર નીર ન્યાયે હંસવૃત્તિથી આપણે ગ્રહણ કરવું અને ભગવાનમાં હેત વધારવું, હું તો એટલું માનું છું. તો મારી તમને પણ એ વિનંતી છે, આપણે આપણા જીવના કલ્યાણમાં જાગૃત થવું. પ્રારંભ અહીંથી કર્યો છે.
વૃંદાવનમાં લાલા બાબુ જે સમે, વૃંદાવનમાં લાલા બાબુ જે સમે,
અભ્યાગતને અપાવતા તા અન્ન જો,
અભ્યાગતને અપાવતા તા અન્ન જો.
અરે વૃંદાવનમાં વૃંદારે વનમાં, વૃંદાવનમાં લાલા બાબુ જે સમે,
વૃંદાવનમાં લાલા બાબુ જે સમે,
અરે અભ્યાગતને અપાવતા તા અન્ન જો,
અભ્યાગતને અપાવતા તા અન્ન જો.
દેહ સમયમાં સુખાનંદ મુનિ તણુ,
દેહ સમયમાં સુખાનંદ મુનિ તણુ,
સત્સંગ માથે થયું ઉદાસી મન જો,
સત્સંગ માથે થયું ઉદાસી મન જો,
એનું થયું રે ઉદાસી મન જો,
એનું થયું રે ઉદાસી મન જો.
હાલ આપણે લાલા બાબાનું આખ્યાન કરવા જઈ રહ્યા છીએ, એટલે ફોકસ વિડીયો કેમેરો લાલા બાબુ ઉપર રહે, સુખાનંદ સ્વામી ઉપર નહીં. કોક દાડો સુખાનંદ સ્વામીનું આખ્યાન લઈ તારે એના ઉપર વિડીયો વધારે રાખી, જે પણતો હોય એના ઉપર રખાય. ક્યારેક ક્યારેક જાનડીઓને જાની અને ઝપટમાં લેવાય, બાકી ઓલ્યાની માથે ખોડી જ રખાય. સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા, ગ્વાલિયર પ્રાંતના હતા અને લોજની વાવ ઉપર નીલકંઠ વર્ણીને પ્રથમ મળ્યા હતા અને આગ્રહ કરીને આશ્રમમાં લઈ ગયા. મુક્તાનંદ સ્વામીનો ભેટો કરાવ્યો. સુખાનંદ સ્વામીનું નામ આખા સંપ્રદાયમાં લોજની વાવે મહારાજને પ્રથમ મળ્યા એ એંગલથી બહુ પ્રસિદ્ધ છે. એ સુખાનંદ સ્વામી એકવાર જરાક સત્સંગમાંથી ઉદાસ થયા. મહારાજાનામાં છે રાજી બહુ હતા, પણ ગ્રંથોમાં લખ્યું છે કે એમને એમના સંબંધીઓને ભગવાન પ્રગટને ઓળખાવાની ઈચ્છા થઈ, કે આવા ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા અને અમારા ગ્વાલિયર પ્રાંતના માણસો મુમુક્ષુઓ સારા છે, મારા મા બાપ કુટુંબીઓ વગેરે, એને જો ભગવાન આ ઓળખાઈ જાય તેનું કલ્યાણ થઈ જાય, આવું કાંઈક એના મનમાં ચડ્યું. સવદ 1871ના શ્રાવણ મહિનામાં જેતલપુરથી મહારાજને છોડીને સ્વામી નીકળ્યા છે. મહારાજે એમને ના પાડી કે સ્વામી તમે જવાનું રવા દો, તો કે ના મારે જવું છે. મહારાજ કે તમે જે આશયથી જાઓ છો એ આશય તમારો સિદ્ધ નહીં થાય, માટે કહું છું રવા દો. તો કે ના થશે થશે, તમે કહો છો પણ મને શ્રદ્ધા છે. મહારાજ કે સ્વામી પણ તમારી આયુષ 1 વર્ષની જ છે, તમે પૂગશો નહીં ને, પણ વેગ ચડે ને ત્યારે મનાતું નથી. ખુદ પરમેશ્વર જેવા પરમેશ્વર કહેતા હોય, પ્રગટ પુરુષોત્તમ, તો પણ એના વચન નથી મનાણા અને અંતરની વાત એને સાચી લાગી છે, નથી મનાણું. સ્વામી નીકળી ગયા. સંબંધીઓ અને પ્રગટ ભગવાન ઓળખાવાની એક જે ગણો તે ભૂલ કહો કે સંબંધીમાં આસક્તિ કહો કે અહમ મમતા કહો કે પ્રગટ ભગવાનનો મહિમા હશે એમ કહો જે કહો તે, પણ ગયા. રસ્તામાં હાલ્યા જાય છે, પ્રગટ ભગવાનને સેવેલા અને પ્રગટ ભગવાનની ઉપાસનાવાળા વિરલ સંત છે, સ્ત્રીધનના ત્યાગી છે, ધર્મ નિયમમાં સુરા છે, કોઈ વાતની ખામી નથી, પણ તોય પણ મહારાજનું મનાણું નથી, મહારાજનું પોતાનું મનાણું નથી. કદાચ ભગવાનને જ પોતે આ રીતે કાંઈક ચરિત્ર કરવા કે આખ્યાન કરવા કે જે આશય હોય તે મહારાજનો, આપણને આમાં તો કાંઈ સમજાય એવું છે નહીં. ભગવાનની વાતમાં આપણે જીવ શું સમજીએ. સ્વામી તો હાલા જાય છે, રસ્તામાં કોઈ 2 વૈરાગી મળ્યા. એક ગામમાં કંઈક ઉતર્યા હશે અને સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરતા હતા. ઓલા 2 હતા પૂર્વના મુમુક્ષુ. સ્વામી જ્યારે ઊંઘમાં કે બેહતા સ્વામિનારાયણ બોલે એટલે ઓલા 2 પ્રકાશ દેખાય. એ 2ને એવો વિચાર આવે કે માળું આ આંજવાળા ક્યાંથી થાય છે, વીજળી જેવા ઝબકારા, કાંઈ વાદળા નથી, વરસાદ હડુડતો નથી. ખ્યાલ આવી ગયો કે આ સ્વામી જ્યારે સ્વામિનારાયણ બોલે ને ત્યારે
અંજવાળું થાય છે.
મનમાં એમ થયું કે જેનું નામ લેતા આવો પ્રકાશ થાય છે કોણ હશે, કોણ હશે. બે ઉઠીને સુખાનંદ સ્વામીને પગે લાગ્યા. અરે મહારાજ, આપ કોણ છો? સાધુ છું. કોના સાધુ? સ્વામિનારાયણનો સાધુ છું. સ્વામિનારાયણ કોણ? એ તો સાક્ષાત ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન. એમ બોલે નંજવાળું થાય અને અંતરમાં ટાઢા શેરડા પડે, ભીતરથી કોઈ અલૌકિક આનંદની લહેરો ઉઠે. મહારાજે એવો પ્રતાપ મૂક્યો. આ વાત છે. બસ એ સ્વામિનારાયણ ભગવાનનો હું સાધુ છું. સ્વામિનારાયણ ભગવાનની થોડીક પરચાની, મહિમાની, પ્રગટપણાની બધી વાતો કરી. બોલા બેયને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવ્યો. સમજાણો, સુખાનંદ સ્વામીએ પદ પહેલું આવે છે ને સુખાનંદ સ્વામીનું, સહજાનંદ કે દર્શન કરકે મગન ભયે સબ જ્ઞાની. સમજા, કોટી બ્રહ્મા કોટી વિષ્ણુ, ભગવાન સ્વામિનારાયણની સેવા કરે, માને પૂજે, ધ્યાન ધરે આવા સ્વામિનારાયણ. આ બેયને ભગવાનનો નિશ્ચય થયો. તે બંને સુખાનંદ સ્વામીના શિષ્ય થયા. મંડળ તણીનું થયું. ભેળા મળીને હાલ્યા. રસ્તામાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરે. ક્યાંક જાય, મુમુક્ષુ મળે તો સદુપદેશ કરે. ચાલતા ચાલતા આગળ વધ્યા છે. એકમત અનુસારે સ્વામીએ એને દીક્ષા આપી. પોતાની રીતે જે કર્યું હોય તે રામાનુજાનંદ ને ગોપાળાનંદ એવા બેયના નામ પાડી દીધા. તેણે ફરતા ફરતા વૃંદાવનમાં આવ્યા. હવે આ વૃંદાવનમાં એક બંગાળના કલકત્તા શહેરના, હાલ કોલકત્તા, ત્યાંના લાલાબાબુ હતા, વૃંદાવનમાં હતા. તેમને વર્ષોથી છાતી મળ્યા કરતું. કોઈકે એમને કહ્યું કે તમે વૃંદાવનમાં મોટું મંદિર કરાવો તો દેવના દર્શન કરવા કોઈ સત્પુરુષ આવશે, તેમના દર્શનથી તમને શાંતિ થશે, છાતી મળતું બંધ થઈ જશે. બહુ સુખી હતા, કરોડોપતિ. તેણે કોલકાતા શહેરનો ત્યાગ કર્યો અને વૃંદાવનમાં આવ્યા. અને વૃંદાવનમાં એણે અદ્ભુત શિખરબદ્ધ મંદિર કરાવ્યું, પાકે બિહારીનું, આરસનું. વળી સત્પુરુષની ચરણરજનો પોતાને સ્પર્શ થાય એવી ભાવનાથી મંદિરના પગથિયામાં પોતાની મૂર્તિ કોતરાવી. એના માથે બધાને પગ પડે, આરસમાં કોતરાવ્યું. અને સદાવ્રત ચાલુ કરાવ્યું. તેમાં તીર્થવાસીને ઉદાર દિલે જમાડતા. એમ કરતા 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 એક વર, બે વર, ત્રણ વર, વર્ષોના વાણા વાતા 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 12 વર વ્યાઈ ગયા. એવા સમયે સુખાનંદ સ્વામી પોતાના બંને ચેલાઓ સાથે આના સદાવ્રતમાં સદાવ્રત લેવા આવ્યા. મોટું સદાવ્રત, જાજા ભિક્ષુકો સાધુ બાવાઓ સદાવ્રત લેવા આવેલા. લાઈન મોટી થયેલી, ભીડનો પાર નહીં. બાવણ્યું ભેગ્યું અને આ તો સંત સ્ત્રીધનના ત્યાગી એટલે એકાંતમાં આમ આઘા ઉભા રહ્યા ભીડ જોઈને ત્રણેય જણા. મનમાં એમ થયું કે આ બધા જાય પછી જરા ખુલ્લું થાય પછી જઈએ. બેઠા બેઠા ત્રણેય ભજન કરે છે. લાલાબાબુના નોકરો જે સદાવ્રત આપતા હતા એના સેવકો, એમણે આ નજર કરીને જોયું કે ઓલા ત્રણ સાધુ આઘા બેઠા બેઠા ભજન કરે છે. દૂરથી સંતના દર્શન કર્યા પણ આ તો ભગવાન સ્વામિનારાયણને સેવેલા સંત સુખાનંદજી જેવા તેવા નહીં. સ્વામિનારાયણને લોજની વાવેથી પકડીને સત્સંગમાં પૂરી દેનારા, પોતે સત્સંગમાં જ નીકળી ગયેલા. આમાં કાંઈ નક્કી છે? ભગવાન લીલા કરે એ થાય, મનુષ્યનું કાંઈ હાલતું નથી. ભગવાનને લઈ આવ્યા ને એ ભાઈ ગયા. આવું નથી થતું ક્યારેક ક્યારેક? સત્સંગમાં આપણને લાવ્યા હોય એ પાછા વ્યા જાય. આપણને મંદિર જાતા કર્યા હોય ને એને મંદિર બંધ કરે. બને હો, ગમે એ કાંઈક અહમ મમત્વ આવી જાય તો માણા વહી આ જાય. હવે આ સુખાનંદ સ્વામીના દર્શનથી ઓલા સદાવ્રત દેનારા પાછી શાંતિ થાય, જોયા જેવું પાછું. હા, સ્વામિનારાયણ બોલે તો પાછું અંજવાળું થાય છે, એટલે આને પાછા વ્યાજ્ઞા ન કહેવાય. ભગવાનને જ પાછા ધારેલા જ છે, એટલે એના દ્વારા વળી કાંઈક મહારાજને કામ કરાવવું હશે એટલે આમ હશે એમ મનાય. બધા ભિક્ષુકો સદાવ્રત લઈને ગયા, પછી સુખાનંદ સ્વામીને એ ત્રણેય જણા સદાવ્રત લેવા ગયા. નોકરોએ કહ્યું, આવો આવો મહારાજો આવો.
અન આપ્યું લાલા બાબુ કેરા નોકરે, પછી પૂછ્યું સંતોને વર તંત જો, પછી પૂછ્યું સંતોને વર તંત જો, ક્યાં ના રહેવાસી ને ક્યાંથી આવ્યા, ક્યાં ના રહેવાસી હે સંતો ક્યાંથી આવ્યા, ક્યાં ના રહેવાસી ને ક્યાંથી આવ્યા, ક્યાં ના રહેવાસી ને ક્યાંથી આવ્યા, તમે છો કોણ સંપ્રદાય ના સંત જો, તમે છો કોણ સંપ્રદાય ના સંત જો, સ્વામી નારાયણ ના છીએ સંતે કહ્યું,
અમે સ્વામિનારાયણ ના છીએ
ના છીએ સંતે કહ્યું, ગુર્જર દેશ થી આવ્યા તીર્થ કાજ જો, ગુર્જર દેશ થી આવ્યા તીર્થ કાજ જો,
અરે
અષ્ટ પ્રકારે સ્ત્રી દ્રવ્ય ના ત્યાગી અમે, અષ્ટ પ્રકારે સ્ત્રી દ્રવ્ય ના ત્યાગી અમે, આજ્ઞા લોપે જાય અમારી લાજ જો, આજ્ઞા લોપે જાય અમારી લાજ જો,
અમે સ્વામિનારાયણ ના સાધુ છીએ ભાઈ, ગુર્જર દેશ થી અહીંયા યાત્રા કરવા આવ્યા છીએ. અરે બાપુ તમે પહેલા કેમ ન આવ્યા સદાવ્રત લેવા ત્યાં બેહી રહ્યા? અરે ભાઈ અમે અષ્ટ પ્રકારે સ્ત્રીધન ના ત્યાગી છીએ, આવીએ તો આ ભીડમાં કોઈક બાઈ અડી જાય, અમારે ઉપવાસ થાય, અમારી આજ્ઞા લોપવાથી લાજ જાય એવું. હા,
લુગાઈ અડે તો ઉપવાસ કરવો પડે,
લુગાઈ એટલે સ્ત્રી,
ઉપવાસ કરવો પડે, અને દ્રવ્ય રાખ્યાથી વાધે મોટું પાપ જો, દ્રવ્ય રાખ્યાથી વાધે મોટું પાપ જો, તેથી ભીડ દેખી છે તે બેઠા તારે, તેથી ભીડ દેખી છે તે બેઠા તારે, અને બેઠા બેઠા જપતા તા હરિ જાપ જો, બેઠા બેઠા જપતા તા હરિ જાપ જો, વાત સુણીને જન આશ્ચર્ય પામ્યા, વાત સુણી
બહુ આશ્ચર્ય છે,
જન આશ્ચર્ય
બહુ સારા સાધુ
પામ્યા, સંતોને લઈ ગયા બાપુજી પાસ જો, સંતોને
બહુ સારા સાધુ છે શેઠ,
બાપુજી પાસ જો, અરે સાચા સાધુના દર્શન થી બાપુજી ને, સાચા સાધુના દર્શન થી બાપુજી ને, અંતર માહી ઉપજો અતિ ઉલ્લાસ જો, અંતર માહી ઉપજો અતિ ઉલ્લાસ જો,
એ જે ઉપજો અતિ ઉલ્લાસ જો,
ઉપજો અતિ ઉલ્લાસ,
તરત છાતીમાં બોલતું બંધ, અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ, રામ રામ ઠર્યું. એટલે તરત જ લાલા બાબુએ સુખાનંદ સ્વામીનું કાંડું ઝાલ્યું, સ્વામી તમને જવા નહીં દઉં, તમે તો સાક્ષાત ભગવાન છો. અરે ભાઈ નહીં નહીં નહીં, પ્રગટ ભગવાન તો સ્વામિનારાયણ છે, અમે તો એના સાધુ છીએ. બે વાત કરીએ ભગવાનની. બેસાર્યા, એના લાગતા વળગતા સેવકો નોકરો પણ બેઠા. બે ઘડી પુરુષોત્તમ નારાયણની વાતો, પુરુષોત્તમ નારાયણને મળેલા પ્રગટ સંતે જ્યારે કરી, શેઠ જોલે સીડ્યા. વર્ષોથી સાચી બળતું હતું ને, ટાઢું થયું એટલે ઊંઘ આવી. સંત કે શેઠ આરામ કરી લ્યો. એવા ઊંઘી ગયા, બે કલાક ઘાટી ઊંઘ આવ્યો, પછી જાગ્યા. પછી તો સંતો પાસે આવીને ખૂબ આગ્રહ કર્યો, અહીં રોકાવ. રોક્યા, ઘણું રોક્યા. સ્વામીને જાવું પણ શેઠ જવા દે નહીં. સ્વામીના મનમાં એમ થયું કે આયુષ વર્ષ બાકી છે, હું કામ કરવા નીકળ્યો છું, આ શેઠ દાવા દેતા નથી, અહીં નહીં પૂરું થઈ જાય. મહારાજ કહેતા તે હાસું પડશે, તમે જે કરવા જાઓ છો એ થાય નહીં. પણ ન નીકળવા દીધા શેઠે. પણ સુખાનંદ સ્વામીએ લાલાબાબુને મહારાજની વાતો કરી 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 ભગવાન પ્રગટ પુરુષોત્તમનો દ્રઢ નિશ્ચય કરાવ્યો અને સાચા સંતના મુક્તિ પ્રગટ પ્રભુના દિવ્ય દિવ્ય મહિમાની વાત સાંભળી લાલાબાબુ રાજી થઈ ગયા. અંતરમાં શ્રીહરિ પ્રત્યે અતિ પ્રેમ ઉપજ્યો. મનમાં એમ થયું કે ભગવાન સ્વામિનારાયણને વૃંદાવનમાં બોલાવું, વૃંદાવનમાં મોટું હામયું કરવું, આઈના બધા લોકોને પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવું. હે સુખાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનને અહીં બોલાવો, મારી વિનંતી છે. અરે ભાઈ, હે પ્રભુ ને આપણે સેવક, આપણું તો કેમ હાલે? તો કે ના, વિનંતી કરો. અરે પણ ક્યાં ગઢડા પશ્ચિમ પાંચાલ દેશ ને ક્યાં વૃંદાવન, છેટું બહુ, ભગવાન આવે નહીં. અરે ગમે એટલું ભલે છેટું, મારો ભાવ છે, આવતા જાતાનું જે ખર્ચો થશે તે હું આપીશ, બધી ખર્ચી મારી. વળી શ્રીહરિને સારો શિરપાવ ભેટ ધરીશ, આમ માંડ્યા કહેવા. મારે શ્રીહરિને જરૂર મળવું છે. પ્રભુને હું શિરપાવની પડી હોય, ઠીક છે, આપણો ભાવ છે, ભગવાન ભાવના ભૂખ્યા હોય. આવી બધી વાત કરી સુખાનંદ સ્વામી વિચાર કરે છે કે આને હું કેવું.
વચન સુણીને સંત સુખાનંદ બોલ્યા,
વિચાર કરી બોલ્યા.
સંત સુખાનંદ બોલ્યા,
હરીને મળવાનો તમને ખપ હોય જો,
હરીને મળવાનો તમને ખપ હોય
તો ચાલો તમને હું હરી ભેળા કરું,
તો ચાલો તમને હું હરી ભેળા કરું.
પુરુષોત્તમ પર હુકમ કરે નહીં કોઈ જો,
પુરુષોત્તમ પર હુકમ કરે નહીં કોઈ જો.
સુખાનંદ સ્વામીને જરાક મનમાં એવું લાગ્યું, લાગે આ શેઠ જરાક શિરપાવનો લોભ બતાવે છે ને, આવતા જતાના ખર્ચની વાત કરે છે ને, અહીં બોલાવો એમ ક્યાંક હુકમ કરતા હોય એવું સ્વામીને મહેસૂસ થયું. નહીતર આવું કહે નહીં. એ કે જો શેઠ, ભગવાન ઉપર હુકમ થાય નહીં, તમારી આગળ ગમે એટલા પૈસા હોય ને, તમે ભલે મોટું મંદિર બાંધ્યું હોય, જે તે હોતે, તમારે ભગવાનને મળવું જ હોય. ચાલો મારી આરે, હું ભગવાનના હાથમાં તમારો હાથ દઈ દઉં, તમારે આવવું જોઈએ, એને અહીં બોલાવવાની વાત ઊંધી કરો જ તમે. વાત આમ થઈ,
સંત વચન સુણીને બાબુ બોલ્યા,
સંત વચન સુણીને બાબુ બોલ્યા,
મારે તો મંદિરનું છે કંઈ કામ જો.
નવરા સ્વામિનારાયણ
તો મંદિરનું છે કંઈ કામ.
સ્વામિનારાયણ ને હાવ નવરાશ.
મારે તો મંદિરનું છે કંઈ કામ જો,
મારે તો મંદિરનું છે કંઈ કામ જો,
એ જઈ શકાશે નહીં મુજથી ગુજરાતમાં,
જઈ શકાશે નહીં મુજથી ગુજરાતમાં,
દયા કરીને પુરણ કામ જો,
દયા કરીને આવે પુરણ કામ જો,
અહીં આવે પુરણ કામ જો.
હું કામ વાળો છું ને એ પૂરણ કામ છે, મારે કામ અધૂરણ છે. દયા કરીને પૂરણ કામ અહીં આવે, હું તો મંદિરના કામમાં જરા અટવાઈ ગયેલો છું. લ્યો, કામ મંદિરનું પાછું સંસારનું નહીં, સમજાણું છે. હવે આ વિચારવા જેવું, ગાડરને આણીએ ઊનને કારણે, કાતેલા કોકડા એ જ ખાય, કાતેલા કોકડા એ જ ખાય, આવું છે. આવી વાત થઈ, સ્વામીની વાત શેઠ માને નહીં, શેઠની વાત સ્વામી માને નહીં, સ્વામી શેઠને લઈ જવાની મહેનત કરે અને શેઠ સ્વામિનારાયણને લઈ આવવાની વિનંતી કરે છે. એમાં સ્વામીને વળી સાંભળી આવ્યું કે મહારાજે કીધું હતું કે વરસ તમારું બાકી છે, હવે આ તો ઘણા દાડા શેઠમાં વી આવી ગયા, હું તો અહીંથી ઠેઠ પૂગી જઈશ. પછી સ્વામીએ શેઠને કીધું, શેઠ મારું મૃત્યુ નજીક આવી ગયું છે, રજા આપો, મારે અહીંથી નીકળવું છે. ના 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 રે, કે મારે રોકાવું નથી, બહુ આગ્રહ કર્યો, મારે જવું છે, જો તમારે આવવું હોય તો ચાલો ગઢડા પુગાડું. તો કે મારે નથી આવવું. તો સ્વામી કે હું આ હાલ્યો, ત્યારે લાલા બાબુ કે સ્વામી આ મંદિર આવું મોટું, તથા આ બધું જ બાગ બગીચા, ઘરાણું, વાઘા, વસ્ત્ર, અલંકાર, બધું દ્રવ્ય તમારે માટે છે સ્વામી, તમારે માટે. જો આવીને માયા, આ બધું દ્રવ્ય તમારે માટે છે, તમે અહીં જ રહો. સાંભળો, નથી ભગવાન પાસે પોતે આવતા અને આ સ્વામીને આ બધું હોંપીને ત્યાં થાપી દેવા માગે છે. બોલો, છે ને ગજબની કથા, કહે છે ને કે એ તો ભગવાન ન પામે અને આપણને બીજું પમાડી દે. જરા સાવધાન તો રહેવું જોઈએ ધનિકોથી. એટલે મહારાજે કીધું કે અમને તો એવા કોઈને કાંઈ ચમત્કાર દેખાડવાનું મન જ થતું નથી, કેમ જે એમને ચમત્કાર દેખાડીએ એટલે એ કાંઈ સત્સંગ કરીને એકાંતિક ભગત થઈ જાય એવું નથી. ગામ ગરાશ આપે, કાંઈ દ્રવ્ય આપે ને આપણને એમાં લગાડે, એ કાંઈ નીકળે નહીં ચમત્કાર બતાડે. વડતાલના હોળમાં મહારાજ બોલ્યા, એવી જ આ કથા છે. એ મહારાજ પાસે આવતા નથી ને સ્વામીને એમ કહે છે કે આ મંદિર ને આ દ્રવ્ય ને આ બધું તમારું ને તમે અહીંના મહંત ને હું તમારો ચેલો ને કરી બોલ બાલા કહે છે. જોઈ લો, રંગ લગાડે એવા છે ને. તમે અહીં જ રહો અને જો તમે ન રોકાવ, તમારે જવું જ હોય તો આ બે સાધુ તમારા છે ને મુકતા જવાય, કોઈ પૂજારી ચડતો નથી. મંદિર બનાવ્યું છે પણ જરા કોઈ પૂજા સેવા માનતાય કરે એવું તો જોઈ ને મારે. સાંભળજો વાતું, આવા નવા જીવનમાં ક્યારેક ક્યારેક પ્રસંગ બની જાય, ક્યાંક ક્યાંક ઉપાધિ આવી જાય. અમારે એવું થાય છે ને, ગામડે જાય મંદિર સારું હોય ને કોઈ પૂજારી ન હોય એટલે અમને એમ કે સ્વામી આવી રહ્યો, અહીં પૂજા પાઠ કરો અમારા મંદિરમાં, તમે તમારે જે જોઈએ ડાળ ચોખા લાવી દઈશું, થોડાક મોડા લાવશું 9 વાગ્યા વરા, પણ આ રોકાવ. પછી આપણે કહે કે ભાઈ અમારે તો બહુ કામ છે, તો એમ કરો આમાં જ બે સાધુ મૂકતા જો, ક્યાં તાણી છે તમારે, આ અમારે કોઈ પૂજા કરનાર નથી. ઘર કેટલા સત્સંગના હાઠ હાઠ ગઢમાંથી એક જણો પૂજા આરતી સવાર હાંજ કરે એવો નીકળે નહીં, અમને ન ફાવે નહીં. ધામમાં જવું છે ને ભગવાનની આરતી ઉતારતા ન આવડે, આવીને આવી વાત કરતા શરમ નથી થતી તમને? મગજ જાય કે ન જાય? તમે બધા અહીં રોકાવ કા બે તો અમે દઈ જ દો અમને દાનમાં એમ. લ્યો તે હું પાછો એમ કહો કે એમ કરો ને તમારા ગામમાંથી થોડાક સાધુ થઈ જાઓ ને, તમારા ગામના તમારા ગામમાં મૂકતા જાય, અથવા તમારા ગામના બીજે ગામને બીજા ગામના તમારા ગામ તમે આપો એટલે આપી તો કે અમારે ત્યાં કોઈ થાય એમ નહીં, તમે થાવ. એ વાત ન કરતા કહો, હા અમે સાધુ થાય નહીં, સાધુને અમારા જેવા કરીએ ખરા. હા કે તમારે સાધુ રોકો, સ્વામીએ ના પાડી કે ભાઈ હું નહીં ને અમારા સાધુ નહીં, સમજાણું. આ તો એવા ને સ્વામી આઘા પાછા થાય ને એટલે ચેલકાવને સમજાવે, તમારા દૂધે પગ ધોઈશું, રોજ તમારે અહીં મોટી ગાદી આવું જ નહીં મળે, આ ગુરુ તો છે ને બધું સોલી નાખશે, રોકાઈ જાવ અહીંયા. ઓલા બેયને કીધું ક્યાંય રોકાઈ જાઓ, ત્યારે ઓલા બે વૈરાગી કે અમે તો બોલતા ચાલતા ભગવાન મેળવવા ઘર છોડ્યું છે, આ મંદિરનું માનતાય કરવાનું જ છોડ્યું, બોલતા ચાલતા ભગવાન મેળવવા ઘર છોડ્યું છે, તે હવે પ્રગટ ભગવાનના દર્શને જાશું. પછી તે શેઠે પ્રગટ પ્રભુને ભેટ ધરવા માટે હોનું હીરા મોતી વગેરે 40,000 રૂપિયાની સામગ્રી આપી. સંતોને ક્યાં લઈ જાઓ. ત્યારે સુખાનંદ સ્વામી અને સંતોએ કીધું કે ના 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 ના, આ દ્રવ્ય અમારે કાંઈ લઈ જવું નથી, અમારે કાંઈ લઈ જવું નથી, આ ઉજાગરો રસ્તામાં ચોર અમને મારીને લઈ જાય બધું, અમારે ભગવાન ભેટવાનું બાકી રહી જાય ને, તમારે તો કાંઈ આવવું નથી, અમને જવા દે બાપા જીવતા, વચમાં પૂરું કરી નાખે ને કોક. કાકે ના 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 ના, લઈ જાઓ ભગવાનને ભેટ ધરશો ને તો તમારા ઉપર ભગવાન રાજી થશે. હોશિયાર તો હોય શેઠિયા, મોટા માણસો બુદ્ધિશાળી બહુ હોય ને થોડીક આપણે ઓછી હોય ગોળી પાય જ દે, લોભ બતાવે ભગવાન રાજી થશે એવો, એટલે આપણે જરા કે હોય જ ભાવ, એટલે આવી જાય કે ન આવી જાય. એ કે લઈ જાઓ લઈ જાઓ, તમારા ઉપર ભગવાન રાજી થશે. ઓલા બે પણ હતા એમ હો, એ કે આ દ્રવ્ય લઈ જઈએ તે કરતાં પ્રગટ ભગવાનને મળશું ત્યારે એમના ચરણમાં અમારા માથા સમર્પણ કરીને રાજી કરશું, આ દ્રવ્ય સમર્પણ કરીને નહીં. ગજબની વાત કરી હોય બેયે. ઈ કહે છે કે ભગવાન પ્રગટ મળશે ત્યારે અમારા માથા એમને અર્પણ કરીને અમે રાજી કરીશું, આ દ્રવ્ય તમારી પાસે રાખો અને આ દ્રવ્ય લઈને જો અમે જઈશું તો વચમાંથી કોઈક અમારા માથા ઉતારી જાહે. તો દ્રવ્ય જાહે ને માથાય જાહે, બધુંય જાહે, ગોળોને ગોફણ બધુંય કહેશ, એની કરતાં માથું હોય ને એમના મહિલા જાય હું ઠેઠું દી તો જઈને માથું દઈ દે હું, એટલે પ્રગટ ભગવાન રાજી. આવી સંતો દ્વારા વાત સાંભળી છતાં તે શેઠ મહારાજના દર્શન કરવા માટે એમની સાથે ગયા નહીં. આ વાતને જણાવતા થકા આધારાનંદ સ્વામી હરિચરિતામૃત સાગરના 16મા પૂરના 11મા તરંગમાં જે કહે છે તે બેઠું તમારી આગળ વાંચું છું. સ્વામી બોલ્યા, તે સાધનના નિયમોમાં બંધાયેલા હતા, ક્યાંક તો હોય ને થોડું ઘણું અડોળું. શું નિયમો હતા? તો રોજ એક પોર સ્નાન વિધિમાં 3 કલાક, હા યમના સ્નાન કરતા બધા મંત્ર બોલી બોલી, એક પોર 3 કલાક સ્નાન વિધિમાં, એક પોર સેવા પૂજા કરતા, એટલે એક પોર એટલે 3 કલાક સેવા પૂજા અને જમવામાં, પછી 1.5 પોર ભાગવતની કથા સાંભળવામાં, અને સાંજનો 1 પોર યમના સ્નાન અને સંધ્યા આરતી, પાછો વળી આવ્યો યમના સ્નાન સંધ્યા આરતી, અને 1 પોર ભગવાનના કીર્તન ગાનમાં કીર્તન ભક્તિ કરતા, અને 4 ઘડી માળા ફેરવવામાં, અને 1 પોર ઊંઘ કરું છું. આમ 24 કલાક ગણાવી દીધા, 24 કલાકનો આખો દૈનિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો, એમાં ઊંઘવાનું કેટલું? ઓનલી 3 કલાક, અને ભજન ભક્તિ સેવા કથા કીર્તન ને એ બધું 21 કલાક. આવો લાલા બાબુનો નિયમ હતો, જેવા તેવા ભગત નહીં. હોળી ભગવાનમાં પ્રેમ રાખી સત્સંગના દરેક નિયમો પાળતા હતા. એકાદશી આદિ વ્રતોના ચોખ્ખા ઉપવાસ કરી જાગરણ કરતા, સાંસારિક સુખને દુઃખરૂપ દેખતા જેવા તેવા નહીં, છતાં સંત સાથે ન ગયા. જ્યારે સંતો નીકળ્યા ત્યારે શેઠે 150 રૂપિયાની એક અગતરની શીશી ભેટ આપવા આપી. જાણું સંતો હારે ગયા નહીં, મારે છે મંદિર કેરું કામ જો. શીશી આપી અને મહારાજ ઉપર એક પત્ર લખી આપ્યો કે આ લેતા જાઓ. એ પત્ર હરિચરિતામૃત સાગર પૂર 16 અને 11 તરંગમાં આ પ્રમાણે છે. હે ભગવાન, તમે મુમુક્ષુના નિધિ છો, મહારાજ એવાને પ્રગટ મળવા કઠણ છો. તમે પ્રસન્ન થાવો તો મને પ્રગટ દર્શન દેજો, પ્રસન્ન થાવો તો. તમારા પ્રગટના સંત મળ્યા ત્યારથી હું તમારે શરણે છું. પ્રગટની વાત બધી સાંભળી છે, પણ સાક્ષાત મળવું દુર્લભ છે. પોતે ને પોતે આવું કહે છે, કૃષ્ણની મૂર્તિમાં તમને કૃષ્ણ માનીને ધ્યાન કરું છું. આટલી વાત કરી પછી એક વાત એવી કરે છે, બોલાવો તો તત્કાળ આવીશ. લ્યો, આવું લખવાની હું જરૂર પડી, મને ખબર ન પડી. બોલાવો તો તત્કાળ આવીશ, હું રાહ જ જોઉં છું કે મને તમે ક્યારે બોલાવો. વગર બોલાવે તો નહીં આવું. આવું આવું શેઠને કેમ થયું ખબર નહીં કે બોલાવો તો તત્કાળ આવીશ. આજ્ઞા વિના મન ધાર્યું કરી શકતો નથી, ને એને પાછું એ મન ધાર્યું લઈ ગયું. ક્યાં હું સમજણીમાં કેમનું થાય એ ખબર પડતી નથી. ઓલા સાધુ કહે છે કે હાલો હું તમને ભગવાન આગળ લઈ જાઉં, એ વાત માનતા નથી. સાધુ કે એ વાત માનતા નથી, અને ભગવાનને કાગળ લખીને પાછા એમ કહે છે તમે બોલાવો તો આવું, બાકી મન ધાર્યું ન કરું. હવે આને મન ધાર્યું કહેવાય, હું કહેવાય છે ખબર. અટમામણીવાળી વાત છે આ. એટલી વાત લખી સંતોને તે પત્ર આપ્યો. સંતો તેની અત્તરની શીશી તથા એમનો પત્ર લઈને ચાલ્યા. ફરતા ફરતા એક શહેરના પાદરમાં બાગ હતો, ત્યાં ગયા અને એ શહેરના પાદરમાં બગીચામાં ઉતર્યા. સુખાનંદ સ્વામીએ ત્યારે એમના શિષ્યોને કહ્યું કે કાલે મારે ધામમાં જવું છે. એવું કે હા, વાતચીત થઈ ગઈ, ભલામણ આપી દીધી, સવારે મારો અહીં અગ્નિ સંસ્કાર કરી નાખજો. શિષ્યોને બેન સમજાવ્યા કે તમે ગુજરાતમાં જાજો, ત્યાં તમને ભગવાન મળશે, ગઢપુર જાયજો, આવી બધી વાત કરી. નવા સંત અજાણ્યા દેશના હતા. ઈવડા એમ કે છે, નવા સંત કહે અમે અજાણ્યા છીએ દેશના,
નવા સંત કહે અમે અજાણ્યા છીએ દેશના,
વિના ઓળખે કોને દઈએ આ ચીજ જો,
વિના ઓળખે કોને દઈએ આ ચીજ જો.
આવો સુખાનંદ સંતે તમને મોકલ્યા.
સુખાનંદ સ્વામી કહે છે કે આવું કોઈ બોલે તો સમજી જજો આ સ્વામિનારાયણ છે.
આવો સુખાનંદ સંતે તમને મોકલ્યા,
આવો સુખાનંદ સંતે તમને મોકલ્યા,
એમ કહે ત્યાં દેજો વણ તજવીજ જો,
એમ કહે ત્યાં દેજો વણ તજવીજ જો.
જાઓ તમે ગઢડા, જો એમ કે આવો સંતો આવો, તમને સુખાનંદ સ્વામીએ મોકલ્યા, તો તરત જ આ શિષ્યને પત્ર બે કાંઈ પણ તપાસ કર્યા વગર આપી દીજો.
પછી સુખાનંદ અક્ષર પદને પામ્યા,
પછી
સુખાનંદ સ્વામીએ દેહ ત્યાગ્યો,
અક્ષર પદને પામ્યા,
ક્રિયા કરીને ચાલી નીકળ્યા સંત જો.
બંને સાધુએ સુખાનંદ સ્વામીનો દેહોત્સવ અગ્નિ સંસ્કાર.
ફરતા ફરતા સંત કંઈક દેશે ગયા,
ફરતા ફરતા કેટલાક દેશે ગયા,
કંઈક દેશે ગયા,
ફરતા ફરતા સંત કંઈક દેશે ગયા,
ફરતા ફરતા સંત કંઈક દેશે ગયા,
પણ દેઠાઓ
त्या भगवंत जोड़ी
खाओ तम रूप ने त्या भगवंत जोड़ी।
अरे नीबतने श्री हरि संते निरख्या
नीबतने श्री हरि ने संते
लिंबड़ा नीचे दूर रही ने मन मा करो विचार जो ભગવાન ગઢડામાં લીંબતરો તળે બેઠા છે સંતે દૂરથી જોયા વિચારે છે કે અમને બોલાવે છે
આવો સુખાનંદ સંતે તમને મોકલ્યા
આવો સુખાનંદ સંતે તમને મોકલ્યા
એમ કહીને બોલાવ્યા કરી પ્યાર જો
એમ કરીને
શીશી આપી હરિના હાથમાં
શીશી આપી હરિના હાથમાં
સંતો પ્રેમે લાગ્યા હરિને પાય જો
સંતો પ્રેમે લાગ્યા હરિને પાય
જો ચિઠ્ઠી વાંચી હરિએ શિષ્ય ડો સહુ મન માય જો
ભગવાનના હાથમાં ચિઠ્ઠી આપી ભગવાને માથું ડોલાવ્યું ચિઠ્ઠી વાંચીને સભામાં બેઠેલા બધા વિચારમાં પડી ગયા કંઈક ચિઠ્ઠીમાં છે મોટા સાધુએ હાથ જોડી કહ્યું હે મહારાજ કોનો કાગળ છે શું એવી વાત છે કહેવા યોગ્ય હોય કહો ખાનગી હોય તો ન કહેશો મહારાજ કેવું ખાનગી તો કાંઈ નથી ઓલા લાલા બાબુનું વૃત્તાંત તમે નામ સાંભળ્યું નહીં હોય કે ના ખબર નથી પછી મહારાજ કહેવા લાગ્યા સભામાં સંતો બંગાળના એક કૃષ્ણચંદ્ર હતા સમજાય એનું નામ હતું રાજા કૃષ્ણચંદ્ર એણે પછી મહારાજ કે ભેખ પહેર્યો અને એ વૃંદાવનમાં આવ્યા કૃષ્ણચંદ્ર ત્યાં એણે મોટું મંદિર બંધાવ્યું ધર્મશાળાઓ કરાવી વાવો કરાવી સદાવ્રતો કરાવ્યા દેશો દેશમાં આવું બધું એણે સદાવ્રત આદિ સેવા કાર્ય કર્યું ખૂબ રૂપિયાવાળા હતા 7 કરોડ રૂપિયા એમાં વાપર્યા તેનો મનમાં ગર્વ ધરે નહીં કાંઈ જો 7 કરોડ રૂપિયા આવી રીતે જનહિતાર્થે વાપરી નાખ્યા અને પાછા નિર્માની પોતાના બાંધેલ સદા વ્રતમાં સદા ભેખ ધરીને મુષ્ટી માગી ખાય પછી પોતે સાધુ થયા અને પોતાના બાંધેલ સદા વ્રતમાં આજુબાજુના ગામમાં મુઠ્ઠી અનાજ ભિક્ષા માગીને ખાય અને હરિગુણ ગાય તોય તેને તેટલા પુણ્ય ઉદય થયા નથી મહારાજ કહે છે કે તોય તેને એટલા પુણ્ય ઉદય થયા નથી જેથી આ દેહે કરી સત્સંગ થાય જો આવી સભામાં ગઢડામાં મહારાજે વાત કરી વળી મહારાજ કહે પ્રથમ એને અમારા દર્શન કોલકાતામાં થયા હતા પછી વૃંદાવનમાં મંદિર એમણે કરાવ્યું અને ત્યાંથી અત્તરની શીશી અને વિનયથી લખેલ આ પ્રેમનો પત્ર લઈ આ 2 જણાને અહીં મોકલ્યા છે પણ હવે એમને સત્સંગમાં જન્મ મળશે કે છે આવું મહારાજ બોલ્યા અને એ સત્સંગમાં જન્મ લઈને બાળ અવસ્થામાં મહારાજથી વર્તમાન ધરાવીને શુદ્ધ સત્સંગી થશે પછી મારા ધામનો અધિકારી થશે તે તમે મનમાં જાણો સર્વે વિબુદ્ધજો એ બુદ્ધિશાળી સંતો આ વાત તમે સાચી માનજો આવી વાત સાંભળી ગ્રંથ શ્રવણ કરતા શ્રોતા રામસિંહજી રાજા એ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી લાલા બાબુને કલકત્તામાં શ્રીહરિના દર્શન કેવી રીતે થયા તે વાત મને વિસ્તારીને કહો ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે અરે રાજા શ્રી હરિ વનમાં જ્યારે વિચરતા હતા ફરતા હતા ત્યારે ત્યાં ફરતા ફરતા અનેક ભક્તોને નિજ સંબંધથી જીવોને તારવા ભગવાન કલકત્તા ગયા. તે સમયે કલકત્તામાં ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સના દિવાન ગંગા ગોવિંદસિંહજી હતા. તેમણે ગવર્નર વતી કલકત્તામાં અદ્ભુત કોઠી સ્થાપી હતી. વળી પ્રેમથી તીર્થવાસીઓને સદાવ્રત આપતા ગંગા ગોવિંદસિંહજી. પરંતુ એકવાર આ ગંગા ગોવિંદસિંહજી પોતાના બગીચામાં ફરતા હતા ત્યારે પોતાના બગીચામાં પવિત્ર એકાંત સ્થાન જોઈને તેનું શ્રેય કરવાનું ધારી શ્રી હરિ વર્ણી વેશે ત્યાં બેઠા હતા આનુહારું કરવા. કેવા હતા એ શ્રી હરિ ધ્યાન ધરવું પડશે. વર્ણી વેશને તપસ્વી અતિ કૃષ કલેવર જેમનું મહામનોહર મૂર્તિ મારા વાલાજીની દુર્લભ દર્શન એમનું અતિ દુર્લભ દર્શન એમનું મૃગનું ચર્મ બિછાવીને બેઠા પૂર્વ મુખે ધરી ધ્યાન ચાર સાર તણો ગુટકો પછી હસ્તે લીધો ભગવાન અરે પાઠ કરતા મુખથી છૂટ્યું તેજ અલૌકિક ત્યાંય ગંગા ગોવિંદસિંહ બાબુએ જોઈ વિચાર કર્યો મનમાં કે મારા બગીચામાં આ કોણ આવ્યું. અરે ઘણા સંન્યાસી તપસ્વી બ્રહ્મચારી વૈરાગી અહીં સદાવ્રત લેવા આવે છે. અરે પણ આવા તો કોઈ નહીં. અરે એ બધાને મેં ઘણી વખત સદાવ્રત આપ્યું છે. સદાવ્રત આપતા જોઈને દર્શન કરીને મને ક્યારેય કોઈ ખેંચાણ થયું નથી, ગાઢ થયો નથી. પરંતુ આજ આ વર્ણીને મારી આંખે દેખી અને મારું દિલ તણાઈ ગયું છે. આ તો અદ્ભુત વ્યક્તિ છે, અદ્ભુત વ્યક્તિ છે. એ જીકાયા છે અતિ કોમળી શિર પર છે કોમળ કેશ કોમળ નિજ મુખ કમળ થી બોલે કોમળ વેણ પરમેશ સ્વભાવ કોમળ લોચન કોમળ કોમળ કર કમળે કરી ગુટકો લઈને પ્રેમથી કરે પાઠ પિયુષ દ્રષ્ટિ ધરી અમૃતમય દ્રષ્ટિથી ગોટકાનો પાઠ કરે છે. મન મારું અકળાય છે જાણી ક્યારે મળું મુનિરાયન રે ને રે રે ચિત્ત આકર્ષણ થાય છે જોઈ નજરે કોમળ કાયને ગંગા ગોવિંદસિંહજી કહે છે મારા બગીચામાં આવા કોણ આવ્યા. આજ મારું ભાગ્ય ઉઘડ્યું અન પ્રગટ્યા પૂર્વ સંસ્કાર જેથી મારા બગીચા વિશે રે 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 આવ્યા કરુણા કરી કીર્તા પછી ગંગા ગોવિંદસિંહને મનમાં એમ થયું કે આવા વર્ણી રાજને ભોજન કરાવું, ભાવ થઈ ગયો એમનો સત્કાર કરું. આવો વિચાર કરી એમણે એમના પૌત્ર પંડિત લાલાબાબુને બોલાવ્યા હો, માણસ મોકલીને. લાલાબાબુ આવ્યા, બોલો દાદા કે આ વર્ણી તો જો, જા વર્ણી પાસે જઈને પ્રણામ કર, આપણે ઘેરે પધારવા વિનંતી કર. પંડિત લાલાબાબુ ભગવાન શ્રી હરિ પાસે ગયા, દંડોટ પ્રણામ કર્યા, વિનંતી કરી કે આપ તો અદ્ભુત મૂર્તિ છો, અમારા દાદાનો આગ્રહ છે, મારા દિલનો ભાવ છે, અમારે ઘેરે ભોજન કરવા પધારો. વર્ણી કહે અમે વસ્તીમાં નહીં આવીએ. નહીં, ના, મારી પાસે વિષ્ણુ છે, જે ફલ ફૂલ હાજર હોય તે અહીં લાવો, અમે અહીં વિષ્ણુને ધરાવીને જમી લઉં. વર્ણીના વચન સુણી લાલાબાબુએ તાજા ફળ લાવી શ્રીહરિને આપ્યા. હાથ જોડી શ્રીહરિની સન્મુખ ઉભા રહ્યા. ભગવાન શ્રીહરિને જોઈ રહ્યા છે. શ્રીહરિએ સન્મુખ જોયું, અમૃતની દ્રષ્ટિ કરી, તેહ પુનિપ પ્રતાપથી વર્ણી વિશે વૃત્તિ ઠરી લાલાબાબુની. સમજાણું, હીરાવતે હીરો વિંધાય એમ કર્યું. શ્રીહરિના દર્શન થયા, વળી લાવેલા ફળ સ્વીકાર્યા. ત્યારથી લાલા બાબુના જગદીશે કાજ સુધાર્યા. મેળ પડી ગયો. વિષ્ણુને નૈવેદ્ય ધરી શ્રીહરિ જમીન રાજી થયા. અને પછી ભગવાન શ્રીહરિ એના બગીચામાંથી, બંગાળ દેશમાંથી આગળ જગન્નાથપુરી તરફ ગયા. ગંગા ગોવિંદસિંહજીના પૌત્ર કૃષ્ણચંદ્ર એટલે લાલાબાબુ, રાજા કૃષ્ણચંદ્ર અને લાલાબાબુ એક જ સમજવા તમારે. વસૂલાતના કામમાં પૂરા લાયક થયા. ખંડણી વસૂલવાનું કામ એને બહુ ફાવતું. સમજાણું, ઈસવીસન 1803 અને વિક્રમ સંવત 1860ના વર્ષે ગવર્નર જનરલે વસૂલાતના કામ માટે કૃષ્ણચંદ્રને પસંદ કર્યા. જ્યારે ગવર્નરે ઓડિશા પ્રાંત સ્થાપ્યો ત્યારે ખંડણી વસૂલ કરવા દિવાનનો ચાંદ લાલાબાબુને આપ્યો, પરવાનો આપ્યો, મોરછાપ કે તમે દિવાન. એટલે રાજા, રાજાના દિવાન રાજા જ કહેવાય ને. બહુ મોટો હોદ્દો એટલે રાજા જેવો રાજપાટને ઠાઠ હોવાથી એમના પત્નીને રાણી કહે છે ગ્રંથકાર, અને લાલાબાબુને રાજા કહે છે. આમ મોટા રાજાની ખંડણી ઉઘરાવનાર દિવાન. આ તમારે ખુલાસા માટે કહું છું. આ લાલાબાબુ એ જ રાજા કૃષ્ણચંદ્ર. દિવાન પદની નોકરીમાં એમને રૂચિ ન હતી. આવું મોટું પદ પણ એમને પસંદ નહોતું. કેમ જે એનું મન પરમાત્માને મળવા ઝંખતું હતું. અઢળક સંપત્તિ, અઢળક મોટક, રાજા જેવી સાહેબી, પણ ગમતું નહોતું. બોલો, આપણે જેને માટે ભક્તિ કરીએ છીએ એ એને ગમતું નહોતું. વાત આમ છે, આમાંથી ઘણું આપણે શીખવા જેવું છે અને ઘણું આપણે ચેતવા જેવું. એક જ આખ્યાનમાંથી પોઝિટિવ, નેગેટિવ, સમજણ, ગેરસમજણ, ભૂલ કે સારું, બધું સમજીને પકડી લેવું જોઈએ. છેવટે લાલાબાબુએ આ મોટું મહાપદ રાજા જેવું છોડી દીધું, રાજીનામું આપી દીધું, નોકરીનો ત્યાગ કરી દીધો, દિવાન પદ મૂકી દીધું અને સ્વતંત્ર જીવન ગાળવા હૈયે હિંમત ધરી. અને પોતાની જમીનદારીનો વહીવટ હતો એ પોતે કરવા આજુબાજુ જાતા આવતા. એકવાર બીજા ગામથી સંધ્યા સમયે પોતે પાછા આવતા હતા. સાંજની વેળા હતી. એક ગામના પાદર નીકળ્યા. બાજુમાં ધોબીનું ઘર હશે, એમાંથી એને શબ્દો સંભળાણા. તેવામાં પર્યટ કન્યાએ, એટલે ધોબીની છોકરીએ, એવામાં પર્યટ કન્યાએ વચન કહ્યું નિજ તાતને. વેળા થઈ ગઈ દીપક પ્રગટાવો, સાંભળી મારી વાતને. દીવો પ્રગટાવો, વેળા થઈ ગઈ, વેળા. આવા શબ્દો ધોબી કન્યાએ નિજ પિતા પ્રત્યે કહ્યા. સરપેઠે લાલા બાબુના હૃદયમાં પેસી ગયા. ગુરુ મંત્ર બની ગયો. પેલો શેઠ ઋષિકેશ ગયેલો અને ગંગાને હામે કાંઠે ફરતો હતો અને હાંજ થઈ ગઈ હતી. હોડી વાળો બોલ્યો, અબ યે મેરા છેલ્લા ફેરા હૈ, અબ હૈ કોઈ આને વાલા. અને વાલા શેઠ ને ઝણઝણાટી બોલી કે તબ મેરા ભી અબ છેલ્લા ફેરા હૈ, અબ મેં ઘર નહીં આવુંગા. ઇસ પર્વત કી ગુફાઓ મેં ભગવાન કા ધ્યાન લગા કે મેરા છેલ્લા ફેરા સફલ કર લુંગા. બસ એવી જ રીતે આને માટે આ ગુરુ મંત્ર થઈ ગયો. સાડીની જેમ શબ્દો વાગ્યા. લાલા બાબુનું મન તોફાને ચડ્યું, કારણ કે માલકોર કાંઈક એવું કૂસો ને ભૂસો હતો એમાં તિખારો પડ્યો અને લાગી ગઈ. કાંઈક કૂસો હોય ને તિખારો પડે થળગે, કાંઈક વિચાર હાલતા હોય ને શબ્દ પડે ને તો જામે, બાકી કાંઈ નહીં. શબ્દો બધે ચાલું જ હોય, આપણને કોઈ દી કાંઈ થયું તારે પછી સોખા બહુ. લાલાબાબુ વિચારે ચડ્યા કે મારે પણ વેળા થઈ ગઈ છે, છતાં હજી તનમાં પ્રગટ પરમાત્માનો દીવો પ્રગટ્યો નથી, ભગવત દર્શન થયા નથી. અરે રે, મારે વેળા થઈ ગઈ છે કે બહુ ઉંમર તો નહોતી હો. માણા ક્યારે પોતાને ભગવાનને મળવાની વેળા નક્કી કરે, એ હવ હવનું આગવું હોય છે. આપણે તો ગઢડા થઈને બધા વાળ ધોળા થઈ જાય ને ગોઠણના હાંધા જાય ને આંખ્યું જાય ને કાન જાય ને તોય વેળા ન થાય પછી ભગવાનને પામવાની. કંઈક ભાતની ઈચ્છાઓ અને આસક્તિઓ મટતી નથી. ગઢડા ડોહા ડોહી હોય, છોકરાને હાજે માંદે માળા કરતા હોય, મારા બાબલાને તા ઉતરી જાય, પ્રભુ હવે તું તારા જીવનું કર, એની માને માળા ફેરવાય દે ને તું. મારે ચારે છોકરાને ઘરના મકાન થઈ જાય એટલે હું ધનુર માસમાં એકટાણા કરીશ ડોસી કે, પણ તું ઠેકાણે મરીને જાયશ એના માટે કંઈને પણ એ હું જ નહીં. ગજબની વાત છે. લાલાબાબુને એમ થયું કે આટલા વર્ષ વ્યા ગયા, અરે રે મારો સમય જિંદગીનો વ્યર્થ ગયો, મોજ શોખમાં વિતાવ્યો, ભોગ વિલાસમાં મેં બધું કાઢી નાખ્યું, મોટાઈમાં માનમાં અહમમાં વટ રાખવાના આબરૂ જમાવવા મરી ગયો હું તો. આજથી સુધી મેં શું કર્યું, મારા આત્માનું કાંઈ ન કર્યું, આ દેહની આબરૂ નામના માટે મેં આ બધું બગાડી નાખ્યું, એવો અંતરમાં વિચાર વૈરાગીનો ઉપજો ન પૂછો વાત હો. અને એ વાવાઝોડું બન ન થયું, પાછું ઘડીક સરસર કરીને ઓલાઈ જાય, પાછું કાંઈ ન વળે, ચાલું ચાલું રહ્યું, એણે કરીને જગત ખોટું થઈ ગયું. બોલો, ધોબીની કન્યાએ હળગ્યું અને સાફ થઈ ગયું, બધું ચોખ્ખું અંજવાળું થઈ ગયું, જગત ખોટું થઈ ગયું. ભાઈ ભાઈ ભાઈ, ઓર ક્ષણમાં એક ક્ષણમાં લાલા બાબુને વૈરાગ્ય ઉપજો ચિત્તમાં, 30 વર્ષની જોબન વયમાં મન ખૂટ્યું નહીં વીતમાં. 30 વર્ષની જોબન વય હતી તોય સ્ત્રી ધનમાંથી મન ઉખડી નહીં. રાજવૈભવને પતિવ્રતા, રાણી તણો ત્યાગ કર્યો, એ જ રાજવૈભવને પતિવ્રતા, રાણી તણો ત્યાગ કર્યો, તેમજ દેશ બંગાળનો નિજ મન થકી મોહ ઉતર્યો. આખા દેશમાંથી મોહ ઉતરી નીકળ્યો. ભોગ વિલાસને સાયબી તે ગમે નહીં નિજ મનમાં, તજી દેશ બંગાળને પછી ગયા પુનિત વૃંદાવનમાં. કરોડ રૂપિયા ખર્ચીને મંદિર ભવ્ય બંધાવ્યું, કૃષ્ણ આદિક મૂર્તિયું પ્રીતે કરી પધરાવ્યું. આવી અદ્ભુત વાત છે. આટલું કર્યું, સુખાનંદ સ્વામી મળ્યા તોય હલવાઈને થોડુંક અધૂરું રહી પડ્યું. લ્યો, અધૂરું રહી પડ્યું, ભલે ભલે પૂરું ન થયું છે ને. ભગવાનની પાસે પૂગી જાવું, એને પકડી લેવા, એ છોકરાના ખેલ તો છે નહીં. હારા હારા કાંઈક ડૂકો ખાઈ જાય, થોડાક જાય જાય ને નજીક પૂગે ને પાછા કાંઈક ભરાઈ જાય ને અટકી જાય. ગાફલને તો શું થાય, આવા મોટા નહીં, સજાગ નહીં, આટલું ત્યાગી નહીં, આટલું કરી નહીં અટકી જવાય ક્યાંક. ને પ્રગટ ભગવાન એના જીવનકાળ દરમિયાન હોય અને ભેગા નથી થઈ શકાતું, આવું બધું છે. વાલા ભક્તો, બાંકે બિહારીનું મંદિર એમણે બનાવ્યું છે. આમ તો બાંકે બિહારીના મંદિર કેટલા છે વૃંદાવનમાં ખબર નહીં, પણ એક નાનું મંદિર પણ છે અને લાલાબાબુએ બંધાવ્યું એ તો હાલમાં યમુનાજીને કાંઠે ભવ્ય મોટું મંદિર છે જ્યાં નિત્ય અગણિત યાત્રાળુઓ દર્શને જાય છે. તે લાલાબાબાનું બંધાવેલ છે ભાઈ. આ મંદિરના નિભાવ માટે ઘણો ગરાશ એણે મેળવ્યો. ત્યાં સદાવત બાંધી અતિથિઓનો સત્કાર કરે છે અને ખૂબ ભજન ભક્તિ બધાને કરાવે છે, યાત્રાળુઓની સેવા કરે છે. આમ લાલાબાબુએ તો ખરેખરું સત્સંગનું કામ ઉપાડ્યું. લાલાબાબુની સલાહથી રાજાઓએ મેળાપત્રમાં સહી ન કરી એવી સરકારને ખબર પડી. હવે એ પ્રાંતના જે બધા રાજાઓ હોય ને રાજપૂતાના, એ વખતે એમની પાસે અંગ્રેજ સરકાર એ નાના નાના રાજપૂત રાજાઓને કોલ કરાર કરીને પોતાને વશમાં લેતા અને સહીઓ કરાવતા દબાવીને. એમાં લાલાબાબુની સલાહથી રાજાઓએ મેળાપત્રમાં સહી ન કરી એવી સરકારને ખબર પડી, અંગ્રેજ સરકારને. અને આવો સંદેહ પડવાથી અમલદારો નારાજ થયા. પછી સર ચાર્લ્સ રેસિડેન્ટ એક કોક હતા, એણે લાલાબાબુને પકડ્યા અને દિલ્હી લઈ ગયા. કરી ઉપાધિ ખરી તજવીજ કરતા લાલાબાબુ નિર્દોષ ઠર્યા. નગર મુશ્કેલી બહુ થાત, આવું એક વિઘ્ન આવી ગયું. ખરી તજવીજ કરતા લાલાબાબુ નિર્દોષ ઠર્યા, દિલ્હીના બાદશાહે તેને ઇલકાબને લાયક કર્યા. વાત જોતા એવું લાગે છે કે અંગ્રેજ સરકારને જે દિલ્હી હાથમાં નહીં આવ્યું હોય. મહારાજાની પદવી દેવાનો ગવર્નરે ઠરાવ કરાવ્યો. વિનયથી લાલાબાબુ હાથ જોડીને કહેવા લાગ્યા કે મારે ભાઈ સાહેબ મહારાજાની પદવી જોતી નથી, તમારી પાસે અમારે રહેવું નથી. ન સ્વીકાર્યું. એમને હાથે પગે લાગીને દિલ્હીથી પાછા નીકળી ગયા અને મથુરા આવ્યા. અને પછી એમણે વિચાર કર્યો કે મારે મેં જે વૃંદાવનમાં મંદિર બંધાવ્યું એ મંદિરના નિભાવ અર્થે મારે 15 ગામ ખરીદવા છે. આવો નિશ્ચય કર્યો. મંદિરને તમારે કોઈ વાતે ક્યારેય તકલીફ ન પડે, સમજાણું. વળી આવો પાછો આગ્રહ થયો. બહુ જરૂર તો નહોતી, પણ પછી આ તો બધું નીચે કર્યો. મંદિર અને સદાવર્ત માટે વ્રજમાં વિચરી 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 મથુરા જિલ્લામાં જમીન દ્વારા પુષ્કળ આવક આવે એવું કર્યું, સમજાણું. પુષ્કળ આવક આવે એવું કર્યું. આ વાત એમની ઊભી રાખવી પડશે. એક બીજો ઇતિહાસ જોઈન્ટ કરું છું. આ બધું હાલતું હતું વૃંદાવનમાં એવે વખતે મથુરામાં એક લક્ષ્મીચંદ શેઠ હતા. ગજબ કી બાત હે. પ્રસિદ્ધ લોક દરબારમાં વળી માન ગણો સરકારમાં એવા લક્ષ્મીચંદ શેઠિયા પોતે મુમુક્ષુ સંસારમાં. આવા મથુરામાં લક્ષ્મીચંદ શેઠ લોક દરબારમાં બહુ પ્રસિદ્ધ, સરકારમાંય બહુ એનું માન હતું, સમજ્યા. મૂળ જયપુરના હતા એ, પણ મથુરામાં આવીને રહેલા. આ લક્ષ્મીચંદ શેઠનો જન્મ ઈસવીસન 1765 26મી એપ્રિલે થયો હતો. એટલે સંવત 1822માં, મહારાજના જન્મ પહેલા 15 વર્ષે આ શેઠનો જન્મ જયપુરમાં. એમના પિતાનું નામ વલ્લભદાસ જૈન હતું, એટલે આ લોકો જૈન વાણિયા હતા. તેઓ અતિ પ્રામાણિક અને સજ્જન હતા. તેથી જયપુરના રાજા માનસિંહે તેમને કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક જાણી એક કામ સોંપેલું. મજા આવે એવું છે. આ જયપુરનો રાજા જરા એમ હતો, સમજ્યા, માનસિંહ. એણે સાધુ સંતોના આશ્રમમાંથી લૂંટેલું દ્રવ્ય ભેગું કર્યું હતું કે તમારા કામનું શું છે લાવો, એટલે એ બધું ભેગું કરી લીધેલું. પણ રાજા એવો કે આ મારે પાછું રાજ્યમાં વાપરવું નથી, પણ આ લોકો બંધનથી છૂટ્યા છે અને પાછા બંધનમાં આવ્યા એટલે એને બંધન મુક્તિ મળે અને આ બધું જે દ્રવ્ય છે એને પાછું આપણે જરૂર હોય ત્યાં ગરીબોમાં સદાવ્રતોમાં બીજે ચીજે વાપરી નાખવું. આવો હોશિયાર માનસી જયપુરનો. એટલે એ બધો જે ધન કોઠાર ભરાયેલો, એ ધન કોઠાર વાપરવાનો અધિકાર એમણે આ લક્ષ્મીચંદ શેઠને અતિ પ્રામાણિક ને નીતિમાન જાણીને હોંપ્યો અને કહ્યું કે આ ધનમાંથી તમે સારા સારા કામ કરો. આ પોતે જૈન હતા, તેથી એમણે ઘણા જૈનોના દેરાસરો કરાવ્યા એ દ્રવ્યમાંથી, તથા ઘણા સદાવ્રતો બંધાવ્યા. એવા તેવા બધા કામ ધર્મ કાર્યો ઘણા કર્યા એણે, સમજાણું. આવી રીતે ચાલતું હતું. લક્ષ્મીચંદ શેઠની મોટી ઉંમર થઈ ગઈ, છતાં એમને પુત્ર ન થયો. પુત્રની ઈચ્છા બંને માણસને ખૂબ શેઠ શેઠાણીને દોરા ધાગા બીજી માનતા આ તે ડેરાસરો બધું કર્યું, પણ સંતાન ન થયું. પછી કોકે કીધું કે દ્વારકાધીશ રણછોડ રાયની માનતા માનો જૈન વાણિયા ભાઈ, તો જરૂર દીકરો થાય. શેઠને તો દીકરો નહોતો, એટલે ડૂબતો માણા તણખલું ઝાલે તો દ્વારકાધીશને કોણ ન ઝાલે. રાખી માનતા વાગત બાલું નહીતર થોથું, પૈસાની કંઈ તાણ નહોતી. પણ ભગવાનની કૃપા થાય તો દીકરો તો થાય, પણ માનતા કેવી રાખી જાણો છો તમે? હે દ્વારિકાધીશ, શેર માટીની ખોટ જો તું ટાળીશ તો હું મથુરામાં મોટું તમારું મંદિર બંધાવીશ. આવી માનતા રાખી મથુરામ મંદિર બંધાવીશ ભગવાન કૃષ્ણનું. હવે આવી માનતા રાખી અને ભગવાન શ્રી હરિએ સ્વીકારી, અને મોટી ઉંમર હતી છતાં પણ કૃષ્ણ કૃપાથી લક્ષ્મીચંદ શેઠને દીકરો થયો. શેઠ શેઠાણી રાજી, ગામ બધું રાજી, વાહ ભાઈ વાહ, આનંદનો પાર ન રહ્યો. પછી એ શેઠ મથુરામાં મંદિર બંધાવવા આવ્યા. એમણે મથુરામાં હોલે ગેટની અંદર વિશ્રામ ઘાટની નજીક દ્વારકાધીશની મોટી હવેલી બનાવી, જબરજસ્ત. હાલ યમુનાજીના મંદિરની બાજુમાં તે પ્રસિદ્ધ છે, સમજાણું. ભગવાન કૃષ્ણ અને બલરામ મથુરા ગયા વૃંદાવનથી, જ્યાં પ્રથમ વિશ્રામ લીધો ને એ વિશ્રામ ઘાટ. યમુનાજીની આરતી રોજના ચોબા કરે, એની બાજુમાં જ છે આ મંદિર. હવે આ લક્ષ્મીચંદ શેઠ પણ મથુરા રહે છે, મોટું મંદિર કર્યું, ભગવાન કૃષ્ણમાં એને ભાવ થયો છે, એમણે મંદિર બાંધ્યું. એટલે આ લક્ષ્મી શેઠને પણ મંદિરના નિભાવ માટે જમીન ખરીદવાનો નિશ્ચય કર્યો, અને ઓલા લાલાબાબુ જમીન ખરીદે છે આજુબાજુના ગામ, એમાં બે ભટકાઈ ગયા. આમ તો પ્રથમ બેને હેત ને ભાવ ને મહિમા ઘણો સારો હશે, પણ ઓલે વૃંદાવનમાં મંદિર બાંધ્યું ને આણે મથુરામ મંદિર બાંધ્યું, બે પોતાના મંદિરના નિભાવ માટે મંદિરને અતિ સમૃદ્ધ કરવા માટે જરા વેગે ચડ્યા અને આજુબાજુની જમીન ખરીદવા માંડ્યા. એમાં આને લેવી છે, ઓલે પડી પડાવી લીધી, ઓલેની ઓલે ને કંઈક બાના ખતને કોઈકને ફેર્યો અને ગમે એ ડખો થયો, કર્યો કોર્ટમાં કેસ, અને બેયને થઈ લડાઈ, કોર્ટે ચડ્યા. તે જમીન માટે બંનેને એવી કોર્ટે ધમાલ થઈ કે ન પૂછો વાત. અન્ય અન્યનો વિશ્વાસ ન રહ્યો, એકાબીજીમાં હેત ન રહ્યું, હતું એ બધું સમાપ્ત થઈ ગયું. અને આવું થઈ પડ્યું પાછું, લ્યો આ ભગવાન મેળવવા નીકળ્યા હોય ને હું થઈ પડે નક્કી નહીં. કહો, ઘરબારનો ત્યાગ કરીને મંદિર બાંધી અને પાછા મંદિરને સમૃદ્ધ કરવા કોકને રે બાંધી, પણ ભગવાન ભેગા તો ન જ થાય, કેમ લાગ્યું? આ આખ્યાનમાંથી બહુ શીખવા જેવું છે, તમારે કરતાં અમારે વધારે, સમજાણું. કેવળ ભગવાનને પામી જાવું ને ક્યાંય અહમ મહમત્વમાં મારા તારામાં હોંશે ટોંશે વેગે ન ચડવું, આ માયા માળાએ પણ ન છોડ્યો, ક્યાંક ને ક્યાંક ટલે ચડાવી દે તમારે. સંસારની માયા તો છૂટે, પણ આ સત્સંગની માયા ન છૂટે, કારણ કે ઓલી માયા કહેવાય ને આ મહામાયા, સમજ્યા? ઘર માયા ને મંદિર મહામાયા, એ જ કેમ છૂટે? લ્યો આ બે શેઠિયામ ડખો થયો. એમના હાલે જ કેસ ખેંચા ખેંચી થાય છે, પણ લાલા બાબુ બહુ મુમુક્ષુ હતા, સમજ્યા. અને એમાં લક્ષ્મીચંદ શેઠનો તો વાંક જ નહોતો, પાછો વાંકાનો હતો, બધા મુમુક્ષુ. પણ એક દિવસ એણે વિચાર કર્યો કે સારું બંગાળ મૂક્યું અને મંદિર બાંધ્યું, સારા સંત મળ્યા, છાતીમાં બળતું બંધ થઈ ગયું, અને પાછો આ હું મેં કર્યું એમ આમ માણા આમ ઠેઠથી ઠેઠ વિચારે ને તો વળી પાછો વળે. વીતી ગયેલી જિંદગીનું વિશ્લેષણ, પોતાની જીવન ફિલ્મને માણસ રિવાઇન કરીને જો જોયા કરે ને તો આગળનો રસ્તો સાફ થાય, પણ ઘણા પાછુંવાળું જોતા નથી, સમજ્યા. પાછુંવાળું જોવે જ નહીં, કયો તોય ન જોવે, જાને વાલે જરા મુડકે દેખો પીછે તો નહીં દેખેંગે હમ જાયંગે બસ એસે હી ચલે જાયંગે ખાડ મેં પડેંગે લેકિન પીછે નહીં દેખેંગે જાવા દો તારે.
એ જી વિચાર કરતા લાલા બાબુને વ્યવહારથી વેગ ઉતર્યો, સંપત્તિ અભિમાનનો પોતે તિરસ્કાર કર્યો.
કાંઈક વિચારે માણા સાચો થઈને અને સત્ય પકડી પાડે અને અભિમાન ને લોભાદિક સ્વાર્થનો ત્યાગ કરે તો પાછું ઠેકાણે આવે, ન આવે એવું નહીં.
એ જ વિચાર કરતા લાલા બાબુને વ્યવહારથી વેગ ઉતર્યો, સંપત્તિ ને અભિમાનનો પોતે તિરસ્કાર કર્યો.
તિરસ્કાર કરી દીધો હવે.
સૂક્ષ્મ ભોજન ને કરી નિષદિન ગાળે ભજન મારે,
કેસ બેસ બધા પાછા ખેંચી લીધા.
લાલા બાબુને એવી રીતે ચટકી લાગી મનમાં,
થોડુંક જમે અને આખો દી ભજનમાં ગાળે છે. હવે આ વખતે વ્રજમાં એક કૃષ્ણદાસ બાબાજી, બહુ મોટા સંત, એની નામના બહુ જબર ખ્યાતિવાળા આ સારા સાચા સાધુ વૈષ્ણવ શ્રેષ્ઠ હતા. પંડિતતાને સાધુતા વળી અહંકાર શૂન્યતા ત્રણી, અહોનિશ હરિ ભક્તિની જેના મનમાં રૂચિ ઘણી, આવા સાધુ. પંડિતતા ને સાધુતા લગભગ હોય નહીં પણ આ કૃષ્ણદાસમાં હતી. પંડિતતા ને સાધુતા વળી અહંકાર શૂન્યતા તણી, અહમ શૂન્ય હતા. અહોનિશ હરિ ભક્તિની જેના મનમાં રૂચિ ઘણી, વિવેકી વૈરાગ્ય વાળા, આ બે ભેગું ન હોય, વૈરાગ હોય વિવેક નો હોય ને વિવેક હોય વૈરાગ નો હોય. વિવેકી વૈરાગ્ય વાળા પૂજે પ્રભુને હર ઘડી, લાલાજીને એ સંતની કાને ભણક આવી પડી. લાલા બાબુને આ સંતની કાને ભણક પડી એટલે નામ સાંભળ્યું, મનમાં વિચાર કર્યો આવા મોટા સંત છે એનો સમાગમ કરું. પછી સંતના સમાગમમાં આવ્યા અને પછી ઝેર ઉતરી ગયું બધું, સમજાણું. કોઈક સારા સંતના યોગમાં આવવાથી આવા બધા વેગ સીડ્યા હોય ને એ ઉતરે. પણ લાલા બાબુને વૃંદાવનમાં તે સંત પાસેથી દીક્ષા લેવાની ઈચ્છા થઈ કે મારે એમની પાસે દીક્ષા લેવી છે, એના શિષ્ય થવું છે અને તેની સેવા કરવી છે, આવું ખૂબ મનમાં એને થયું, પ્રબળ ઈચ્છા થઈ. આ બાજુ આ કૃષ્ણદાસ બાબાજી પણ લાલા બાબુનો વૈરાગ, એનું ભગવાનને મળવાનું જે મન, સ્થિતિ, વિનય આદિ ગુણોને જાણતા, તેથી આ સંતને પણ બહુ દિવસથી લાલા બાબુને મળવાનું મન હતું. આ તો હામ હામી ખેંચાણ હોય. એકવાર લાલા બાબુ બાબાજી કૃષ્ણદાસ પાસે એને ઘેર ગયા. બાબાજીએ પણ લાલા બાબુનો આદર સત્કાર કર્યો, વિનયથી બેસાડ્યા. અને એ વખતે લાલા બાબુએ બે હાથ જોડી સંત કૃષ્ણદાસને વિનંતી કરી કે બાબાજી મુજે દીક્ષા ચાહીએ આપકે પાસ સે, મેં આપકો સમર્પિત હોના ચાહતા હું, આગ્રહ કર્યો. બાબાજીએ વિચાર કર્યો, શુદ્ધ વર્તન વૈરાગ્ય વાળા શિષ્યને દીક્ષા આપવી, શુદ્ધ વર્તન ને વૈરાગ્ય વાળા શિષ્યને દીક્ષા આપવી, સંસાર સિંધુ તારવા વેદોક્ત રીતિ સ્થાપવી. સમજાણું, જીવોને સંસાર સિંધુ તારવા વેદોક્ત રીતિ સ્થાપવી. લાલજીને બાબાજીએ કહ્યું, બહુ મોટા સંત હતા, કે વેદોક્ત રીતે જીવ સંસાર સાગર તરે એવું અમારે કરવું જોઈએ. એટલે લાલજીને બાબાજીએ કહ્યું, લાલજી એટલે લાલા બાબુ, બાબાજી એટલે કૃષ્ણદાસ સંત. લાલજીને બાબાજીએ કહ્યું, દીક્ષામાં બહુ સાર છે, પણ બેટા તારે દીક્ષા લેવામાં હજુ થોડીક વાર છે. ગજબનો ઘા માર્યો. એજી દીક્ષામાં બહુ સાર છે, પણ બેટા તારે દીક્ષા લેવામાં હજુ થોડીક વાર છે. થોડા દિન વાટ જુઓ એમ કહી ગુરુ મૌન રહ્યા, શિષ્ય સુણીને દુઃખના દરિયામાં હી ડૂબી ગયા. લાલા બાબુ પોતાના ગુરુના આવા વચન સાંભળી દુઃખના દરિયામાં ડૂબી ગયા, ભાનસાન વિના થઈ ગયા. થોડી વારે જાગ્રત થઈને ત્યાં થકી લાલા બાબુ પાછા ફર્યા, પોતાના દોષ દેખવા ઉપાય અંગે આદર્યા. મને મારા ગુરુએ દીક્ષા કેમ ન આપી, શું મારામાં ખોટ છે, હજી મારામાં કઈ ખામી છે, શું ભૂલ છે, શું સુધારવાનું છે કે જેથી મારા ગુરુએ મને દીક્ષા ન આપી, એમ પોતાના દોષ દેખવા ઉપાય અંગે આદી રે. ભાઈ ભાઈ, આને હારો માણા કહેવાય, જે નિજની ખામીઓ ખોળવા ઉતરી પડે. કોકની ખોળવા ઉતરી પડે ને એ ખોરીઓ કહેવાય, એમાં લેવાનું કાંઈ ન હોય. આણે વિચાર્યું કે કાંઈક મારામાં જ ખામી છે, એટલે જ મને દીક્ષા મળી નથી, મારે જોવું જોઈએ મારામાં. પછી માંડ્યા નિજ દર્શન કરવા. વિચાર કરતા કરતા લાલા બાબુને એવું લાગ્યું, હા આ મારામાં ખામી છે, હવે હું સમજ્યો. મેં મારા પૈસા થકી વૃંદાવનમાં મંદિર બાંધ્યા, બીજા મંદિર બંધાવ્યા, પરંતુ આ બધા મંદિરો મારા પૈસાના બંધાવ્યા, મેં બંધાવ્યા, મારું અને મેં, આ અહમ અને મમત્વ મારામાંથી ગયું નથી, એટલે જ મારા ગુરુ મને દીક્ષા દેતા નથી. મેં મંદિર બંધાવ્યું, મારા પૈસે બંધાવ્યું, આ અજ્ઞાન મારામાં પડ્યું છે, કે છે આ મોટી ખામી છે. મારા દિલમાં એમ ન થવું જોઈએ કે મારા પૈસાનું બંધાવ્યું, મેં બંધાવ્યું એમ ન થવું જોઈએ, હું અને મારું બે જતું રહેવું જોઈએ, આ અહમ અને મમત્વ હજી છોડ્યું નથી, અરે રે આ મારી ભૂલ છે, માટે હું દીક્ષાને પાત્ર નથી, હું દીક્ષાને પાત્ર નથી. પછી ગ્રંથકાર બહુ સરસ લખે છે, અહંકાર હું ને મારું, અહંકાર હું ને મારું, એ જડ ઘાલી બેઠો મનમાં, હું ને મારું એવો જે અહંકાર તે જડ ઘાલીને મારામાં બેઠો છે, મને હું અને મારું ભૂલાતું નથી, કે મને હું ભૂલાતું નથી, મારું ભૂલાતું નથી. મુક્તાનંદ સ્વામીની પંક્તિ તરત યાદ આવે, હું ટળે હરી ढोकड़ा।
ए जी अहंकार हुने मारू ये जड़ घाली बैठो मन मा, अहंकार बैठो मन मा, धिकार छे मैं हंगरी राख्यो विघन करता भजन मा। आ भजन मा विघन करनारो अहंकार मैं अत्यार हुदी हंगरी राख्यो धिकार मने कैसे।
आम लाला बाबू नो माइलो जाग्यो।
एक क्षण थी लाला बाबूए मधुकरी वृत्ति ग्रही
जाग्या एटले तरत अमल कर्यो।
मंदिर नो अहम ममत्व मैं कर्यो मारू मारे पैसे मारी मेहनत आ बधु डिलेट कर्यो माथा माथी काढ़ी नाख्यू उखाड़ी। अने मंदिर मां खावानू ही बंद कर्यो। भिक्षावृत्ति करीने मारे जीववू આવો નિયમ લીધો। એ ક્ષણ થી લાલા બાબુએ મધુકરી વૃત્તિ ગ્રહી કુંજમાં ભટકી ભટકી ઘરો ઘર મુઠ્ઠી અન્ન માગે સહી।
હવે એક દિવસ ઈ ક્યાં મોટો ખંડણી ઉઘરાવનાર દિવાન હવે વ્રજમાં ગલી ગલી એ ભમી અને એ ઓલો અહમ ઓગાળવા મુઠ્ઠી મુઠ્ઠી અન્ન માગીને પેટ ભરે છે। અહમ ઓગાળવું છે।
ભિક્ષાન્ન વડે દેહનો નિર્વાહ કરે છે। આમ કરતા 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 તેને દેહ ગેહનો મમત્વ છૂટ્યો।
ઓલ્યું હવે યાદ આવતું નથી, મેં મંદિર મારા પૈસાનું બાંધ્યું, મેં બાંધ્યું, હું મારું ગયું ઓગળ્યું।
અંતરથી અહંકારના અંકુર નષ્ટ થયા,
નિર્માની બની ગયા। અને પાછા
કૃષ્ણદાસ બાબાજી પાસે ગયા, તેના ચરણામાં મસ્તક મૂક્યો અને ફરીને ગળગળે સ્વરે આંખમાં આંસુ લાવીને ગુરુને પ્રાર્થના કરી, ગુરુદેવ ગુરુદેવ દીક્ષા જોઈશ।
આ વખતે લાલા બાબુને દિલમાં ખાતરી હતી કે હવે કૃપા કરી બાબાજી દીક્ષા આપશે, આ વખતે તો આપશે, કૃપા કરીને આપશે, હામેથી કરુણા કરીને દેશે, હું પાત્ર નહીં હોતો એ કરુણા કરશે, આ ફેર તો નહીં પાછો કાઢે।
બાબાજી કૃપા કરી દીક્ષા આપશે ને મને પોતાનો કરીને થાપશે,
વિનંતી કરી છે કે દીક્ષા આપો।
બાબાજીએ પ્રથમ થકી સત્કાર અતિ ભાવે કર્યો।
લાલા બાબુનો સત્કાર કર્યો કૃષ્ણદાસે, કાંઈ વાંધો નહીં, આવ બેટા આવ, વાત તારી સાચી છે, દીક્ષા તારે જોઈ છે, દેવી જોઈએ,
સારો સત્કાર કર્યો। લાલા બાબુના મનમાં નિશ્ચય પરિપૂર્ણ ઠર્યો।
સત્કાર કર્યો, મીઠા વેણે બોલાવ્યો એટલે ઓલું મનમાં હતું ને દીક્ષા આપશે જી, વળી હજળ થઈ ગયું, નિશ્ચય પરિપૂર્ણ ઠર્યો, સમજ્યા?
અને પછી પછી મૃદુ વચન બોલ્યા ગુરુ, દીક્ષા લેવામાં ઘણો તારે પ્યાર છે, પણ બેટા તારે દીક્ષા લેવા હજુ પણ જુજવાર છે।
બોલો,
આ જ્યાં શબ્દો સાંભળ્યા ને આનું હૃદય વિંધાઈ ગયું। હજી લાલા બાબુ ચિત્ર માફક આંગણીએ સ્થિર થઈ ગયા, એવા ગુરુના વેણ સુણતા આંસુથી ભીંજી રહ્યા।
આવા ગુરુના વેણ સાંભળીને આંખમાંથી આહોડા દાડ 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 ભાગવા માંડ્યા।
હજી દીક્ષા નહીં મને, હજી વાર છે। પલકવાર નિરાશ થઈને
એમના માંગણા ઊભા પર રડે છે,
પલકવાર નિરાશ થઈને પોતાની કુંજમાં ગયા, અંતરે ઊંડા વિચારમાં નિમગ્ન નિશ્ચળ થયા।
પોતાને થાને જઈને બેઠા અને અંતરમાં ઊંડા વિચારમાં ડૂબી ગયા છે. હજી મારામાં હું ખોટ હશે એમ વિચારે છે, આમાંનું નહીં. વચન ગુરુ ના સત્ય છે, હજુ મારામાં ખોટ છે ખરી રે રે. એ જે વચન મારા ગુરુ ના સત્ય છે, હજુ મારામાં ખોટ છે ખરી. તેથી ગુરુએ કૃપા કરીને દીક્ષા દેવાની મના કરી. દીક્ષા મને દેવાની ગુરુએ કૃપા કરીને મનાઈ કરી છે, એનું કારણ તો વાંક મારો જ છે. મારામાં જ કંઈક ખોટ છે, હું જ કંઈક ભૂલો પડેલ છું. પછી પોતે મનમાં વિચાર અતિ ઊંડો કર્યો, ઓર ઊંડો વિચાર કર્યો. નિજ દર્શનમાં વધારે પોતે વિચારીને ઉતર્યા છે. પછી પોતે મનમાં વિચાર અતિ ઊંડો કર્યો, પોતાના અવગુણ જોવા પાકો પરિશ્રમ આદર્યો. હે, પોતાના અવગુણ જોવા પાકો પરિશ્રમ આદર્યો. આપણી થોડીક મુશ્કેલી એ છે, કોકના અવગુણ જોવામાં પાકો પરિશ્રમ થઈ જાય છે. ઘણો કેમેરો આમ કરી પણ મારે બેઠું મોઢું જ આમ થઈ જાય. લ્યો, કારણ કે માયલું અહમ છે ને, મોઢું ફેરવી નાખે વિચારનું. પછી પોતે મનમાં વિચાર અતિ ઊંડો કર્યો, પોતાના અવગુણ જોવા પાકો પરિશ્રમ આદર્યો. ભાગશાળી કે પોતાના અવગુણ જોવા માટે એ પરિશ્રમી બન્યા. પરિશ્રમ હવળો હાલે છે એટલે વાંધો નહીં આવે. કેવા વિચારો કરે છે તો કે છે, હું સ્ત્રી પુત્ર સત્તા સંપત્તિનો ત્યાગ કરી. જોજો વિચારની ટેકનિક જોજો. અરે રે, હું સ્ત્રી પુત્ર સત્તા સંપત્તિનો ત્યાગ કરી વૃંદાવનમાં આવ્યો, બધું છોડ્યું મેં, અને વૃંદાવનમાં આશ્રમ બાંધી વૃક્ષ નીચે બેસીને તપ કરું છું. ભિક્ષા માગીને તો ખાઉં છું, માગી ખાઉં છું, એનાથી જીવન નિર્વાહ કરું છું. રાત દિવસ શ્રી કૃષ્ણની આરાધના ભક્તિ બંદગી કરું છું. બધી વાત સાચી ખરી, પણ હજુ મલિનતા છે મુજમાં. આ બધું સાચું, મારો ત્યાગ વૈરાગ ભક્તિ ભજન આરાધના નિયમ બધું સાચું. બધી વાત સાચી ખરી, હજુ મલિનતા છે મુજમાં. ભિક્ષા લેવા જાતો નથી લક્ષ્મી ચંદની કુંજમાં. આ થયું એને, લક્ષ્મી ચંદને જે વાંધો પડ્યો હતો, જમીન માટે કેસ કબાલા થયા તા, એને લઈને લાલા બાબુને લક્ષ્મીચંદ સાથે જરાક ખાર દ્વેષ થઈ ગયેલો. એટલે કે હું બધી રીતે ત્યાગી વૈરાગી બધું સાચું, પણ થોડોક દ્વેષ પડ્યો છું માલિકો લક્ષ્મીચંદની હારે. એટલે ભિક્ષા માગી ખાઉં છું, બધે ભિક્ષા કરવા જાઉં છું, પણ લક્ષ્મીચંદને ઘેરે ભિક્ષા માગવા જતો નથી. હજુ પણ શત્રુ ભણી તિરસ્કાર બુદ્ધિ છે ઘણી, દોષ પ્રબળ દેખાય છે શિવાત મને શુદ્ધિ તણી. આ હજી મારામાં દોષ છે, શું આમાં મારે શુદ્ધિ ગણાય? હું અશુદ્ધ છું. શત્રુ મિત્ર અપમાનનું ભેદ જ્ઞાન જહાં તક પ્રબળ છે. આ મારો મિત્ર છે, આ મારો શત્રુ છે, આને મારું સન્માન કર્યું છે, આને મારું અપમાન કર્યું છે, આવું જે ભેદ જ્ઞાન જ્યાં સુધી માથામાં ભર્યું છે. શત્રુ મિત્ર અપમાનનું ભેદ જ્ઞાન જહાં તક પ્રબળ છે, તહાં સુધી અહમ બુદ્ધિ તજવા જીવ જરૂર નિર્બળ છે. જબરો ઘા માર્યો. ત્યાં સુધી અહમ બુદ્ધિ છોડવા માટે જીવ સક્ષમ થતો નથી, જીવ નિર્બળ છે ત્યાં સુધી. જ્યાં સુધી ઓલું રહ્યું છે ને માથામાં, શત્રુ મિત્રન માન કરનારને સન્માન કરનારને મારા હેતવાળાને મને અને મારા દ્વેષવાળા આ બધું જે ગલાણું છે ને માથામાં ત્યાં સુધી અહમ બુદ્ધિ છોડવા જીવ બળિયો થતો નથી, નિર્બળ છે, મસ્ત છે. શત્રુ મિત્ર અપમાનનું ભેદ જ્ઞાન જહાં તક પ્રબલ છે તહાં સુધી અહમ બુદ્ધિ તજવા જીવ જરૂર નિર્બળ છે, જરૂર નિર્બળ છે. શત્રુ મિત્ર માન અપમાનનું શત્રુ મિત્ર માન અપમાનનું આ ભેદ જ્ઞાન જ્યાં સુધી હોય ત્યાં સુધી અહમ બુદ્ધિ છૂટતી નથી. ગમે એટલો ત્યાગ વૈરાગ ભિક્ષા માગીને ખાય, બધું જે કરવું એ કરે નહીં, પણ આ જાતું નથી. અરે રે લાલાબાબુ વિચારે છો, અરે રે આવો અહંતાનો ભર્યો હું, ગુરુજી પાસે દીક્ષા લેવા ગયો તથા કૃપા મેળવવા ગયો, ધિક્કાર છે મને, આમ નિજ દોષનો પરિતાપ કર્યો, ધિક્કાર છે મને, હું આવો અહંતા ભર્યો. આવા વિચારો કર્યા વળી એના ગુરુના ગુણો વિચારે છે. ધન્ય બાબાજી કૃષ્ણદાસ, અહો ધન્ય છે મહિમા આપનો, હું શું મુખથી કહી શકું નથી અંત એના માપનો. એ રીતે લાલા બાબુએ દોષ જોયા પોતા તણા, ગુણ ગ્રાહક સ્વભાવથી ગુણ ગુરુજીના ગાયા ઘણા. પોતાના દોષ ખૂબ લીધા ને પોતે પોતાને વગોવ્યો અને પોતાના ગુરુના ખૂબ સ્વભાવથી હૃદયથી ગુણ ગ્રહણ કરીને ખૂબ ગુણ ગાયા. વચનામૃત પ્રથમ પ્રકરણના 67માં આવે છે ને, પોતાના અવગુણ લે અને મોટા પુરુષના ગુણ લે, સમજાણું, પોતાના અવગુણ ગાઈને પરિતાપ કરે. તે શું શબ્દો છે કે હું તો પામર, અતિશય પામર છું, હું તો અતિશય પામર છું અને સંસારના સુખમાં લોભાઈ રહ્યો છું, બંધાઈ રહ્યો છું, બોલો. અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર પણ સમજતો નથી, માટે મને ધિક્કાર છે. આમ પોતાના અવગુણ લે અને મોટા પુરુષના ગુણ લે, કે આમ પરિતાપ કરતે 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 એના દિલમાં વૈરાગ ઉપજે અને પછી સત્પુરુષના ગુણ એનામાં આવે. આવી મહારાજે વાત કરી. હવે આ શેઠ વચનામર 67 પ્રમાણે પરિતાપે ચડ્યા, પોતાના અવગુણ ગાય છે અને એના ગુરુના ખૂબ ગુણ ગાય છે. હવે આ વાતને થોડી કાંઈ ઊભી રાખું છું, આગળ હાંધો લઈ લઈશું. અદ્ભુતાનંદ સ્વામીની એક વાત ટાંકવી છે. મથુરાના લક્ષ્મીચંદ શેઠ પ્રસિદ્ધ ભક્ત છે, તેણે વ્રજમાં પણ મોટું મંદિર બંધાવ્યું છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતો છે. તેમણે મંદિરની આજીવિકા માટે ઘણી જગ્યા ખરીદી, તેના પાકા દસ્તાવેજ કૃષ્ણાર્પણ કર્યા. આ બધી વાત અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં 46માં છે. મથુરાના રહેવાસી શાહુકાર લક્ષ્મીદાસ નામે હતા. તે લક્ષ્મીદાસે વૃંદાવનમાં ઠાકોરજીના મંદિરમાં સોનાનો સ્તંભ કરાવ્યો, એક સોનાનો સ્તંભ કરાવ્યો. તેમના બે મુનિમોએ સ્વામિનારાયણના પ્રતાપ ઐશ્વર્યની વાત સાંભળી તેથી પોતાને વૈરાગ ઉદય થયો. એમના મુનિમોને આ લક્ષ્મીચંદના ને મનમાં એમ નિશ્ચય થયો જે જરૂર એ સ્વામિનારાયણ ભગવાન છે એમ જાણીને ત્યાંથી ચાલવા સારું તૈયાર થયા. એમના મુનિમો તેમને જોઈને લક્ષ્મીચંદ એટલે અહીં લક્ષ્મીદાસ કહે છે, તમે ક્યાંય જાશો નહીં ને અહીં રહો, અમે તમને 2-3 ગણો પગાર આપશું ને તમે રહો, એમ કહ્યું. તેને સાંભળીને તે બે મુનિમ કહે છે, અમને તમારી બધી મિલકત આપી દો ને બધી, તો પણ અમે નહીં રહીએ. એ વાત સાંભળીને લક્ષ્મીચંદ બોલ્યા, જે મારે શરીરે એવો રોગ છે જે એક શેર જાડા ચોખા મીઠા વિનાના પચે છે તે તમે જાણો છો મુનિમો, તે સારું તમે મારી એક વાત સાંભળો. જાઓ તો ભલે સ્વામિનારાયણ ભગવાન છે એવું મેં સાંભળ્યું છે, જાઓ, પણ 1 300 રૂપિયાની અત્તરની શીશી હું તમને આપું છું, તે સાથે લઈ જાઉં. ને તે અત્તરની શિશી સ્વામિનારાયણને આપીને એમ કહેજો જે મારું સારું થાય એવું કહીને, મારું સારું થાય એવું કહેજો, કે એવું કહીને પોતાના બે મુનિમને રજા આપીને વિદાય કર્યા. તે ફરતા ફરતા કારિયાણીમાં આવીને શ્રીજી મહારાજના હાથમાં અત્તરની શીશી આપી પેલા બે જણાએ. સુખાનંદ સ્વામીના સાધુને અત્તરની શીશી લાલાબાબુએ આપી હતી વૃંદાવનમાંથી, એ લાવીને એમણે ભક્ત ચિંતાવણીમાં વડતાલ લખ્યું છે, આમાં ગઢડા લખ્યું છે આપી. એવો ને એવો આ લક્ષ્મીચંદ શેઠનો પણ પ્રસંગ છે. એટલે આવા બે પ્રસંગ થયા, એક લાલાબાબુએ અત્તરની શીશી મોકલેલી, એ બે જણા હતા. મથુરાના લક્ષ્મીચંદ શેઠે અત્તરની શીશી મોકલી છે, એ બે જણા એના મુનિમો હતા, ઓલા સુખાનંદ સ્વામીના શિષ્યો હતા. અત્તરની શીશી આપીને કહ્યું જે અમારા શાહુકારે કહ્યું છે જે મારું સારું થાય એમ કરજો. તે વાતને સાંભળીને મહારાજે શીશીમાંથી અત્તર કાઢીને પોતાની હથેળીમાં લઈને સર્વસંતની નાસિકાએ ચર્ચ્યું, ને એ બે ભાઈને સાધુ કરીને બાલમુકુંદાનંદ સ્વામી તથા રામાનુજાનંદ સ્વામી એવા નામ પાડ્યા. પરંતુ એક પ્રસાદાનંદ સ્વામીની વાતોને અનુસારે રામાનુજાનંદનું નામ રામાનુજા નહીં પણ જ્ઞાનાનંદ પાડ્યું, એવું એક કેટલો ડિફરન્સ છે. આવા નામ પાડ્યા અને જે સમયે સાધુની નાસિકાએ અત્તર ચર્ચ્યું તે ઘડીએથી આરંભીને મથુરામાં રહેલા જે લક્ષ્મીદાસ શેઠ એમનો પહેલો રોગ મટી ગયો અને અઢારે રસાળ પચતી થઈ ગઈ. એટલે અઢારે પ્રકારના રસ માંડ્યા પચવા, ભાત જ એકલા પચતા હતા ને. એવો પ્રતાપ જોઈને લક્ષ્મીદાસે નિશ્ચય કર્યો જે સ્વામિનારાયણ ભગવાન છે. લાલાબાબુને નિશ્ચય છે સ્વામિનારાયણ ભગવાન છે. શેઠે નીચે કરી વાળો એમ જાણીને મહારાજ સારું બે ત્રણ વાર સારો ભારે ભારે પોશાક મોકલીને સ્વામિનારાયણનું ભજન કરતા હતા. એણે બે ચાર વાર પોશાક મોકલેલો પણ વાત ઉપરથી એમ જણાય છે એ ભેગા થયા નથી. હવે મૂળ વાતમાંથી આવી જઈ કે લાલાબાબુ ખૂબ પસ્તાય છે, પોતાના ખૂબ અવગુણ ગાય છે, એના ગુરુના ખૂબ ગુણ ગાય છે. હવે આ જમીનની લેવડ દેવડના પ્રસંગથી કોર્ટમાં કેસ લડેલા, આ તકરારથી પરસ્પર અબોલા થયા, એથી લાલાબાબુ લક્ષ્મીચંદને ઘેરે માગવા જતા નથી ભિક્ષા. એ વાત બધી યાદ કરીને પોતે પસ્તાવો કરે છે, કરે રે હું કેવો ખારીલો દ્વેષીલો ઝેરીલો, ભિક્ષા માગીને ખાઉં છું હવે તોય ઓલા લક્ષ્મીચંદ આરે વળ મૂકતો નથી અને એની કુંજમાં હું માગવા જતો નથી. અરે બધે ભિક્ષા લેવા જાઉં છું પરંતુ દ્વેષને કારણે લક્ષ્મીચંદને ત્યાં કદી જતો નથી, આ મારી મોટી ખામી છે, હજી મારામાં રાગ દ્વેષ પડ્યા છે. એટલે આમ વિચાર આવ્યો, શેઠને ત્યાં માગવા જતા શિર કાપ્યા જેવું લાગતું, ગઈ ગુજરી સાંભળી આવે તેથી દિલ દૂર ભાગતું. ગઈ ગુજરી ભૂતકાળ સાંભળી આવે બેન ડખો ચેલો ઈ, એટલે દિલ દૂર ભાગતું, ન્યાનો જ જઈ શકાતું. પણ લાલા બાબુ હવે નૃપ મટીને ભિક્ષુક થયા, તેના વિકારો હૃદયથી સર્વે પલાયન કરી ગયા. લાલાબાબુને એમ થયું, કરે રે હવે તો હું ક્યાં મોટો રાજા હતો કે ક્યાં મારે મોટું દીવાનગીરી કાંઈ હતું, ભિક્ષા માગી ખાઉં છું ને મારે દીક્ષા લેવી છે ને આ બધું ક્યાં માથાકૂટ લઈ લીધી હોય અને આ બધું રાખવાની જરૂર, પણ હવે મારે લેવી છે એટલે જરા નિર્માની તો થવું પડે, હા નહીં પોહાય કેસ. એટલે પછી ઈ વળઈ મૂક્યો એણે, ત્યાગ્યું ત્યાગ્યું, ધીમે ધીમે એ ત્યાગતા જાય છે. પહેલાં ઘર બાર સંપત્તિ બધું મેળ્યું, પછી મંદિર કર્યું ને મેં કર્યું ને આ બધું મનમાં ગરી ગયું એ મૂક્યું, પછી આ કાંઈક કોકને અરે વાંધા વસ્કાર થયા હોય એનો જરા રાગદ્વેષ રહેતો હોય ખાર એ મૂક્યો, હવે હવે સાચા સાધુ થાય, ધીમે ધીમે થવાય ને મૂકે થવાય. એક દિવસ યમના સ્નાન કરી લાલાબાબુએ વિચાર કર્યો કે આજ હવે અભિમાનનો ચૂરે ચૂરો કરવો છે, મારા મનમાં જે ઝીણો ઝીણો લક્ષ્મીચંદ પ્રત્યે દ્વેષ ખાર રહેશે આજ મૂળિયામાંથી ઉખાડવો છે, એને ન્યાજ માગવા જાઉં, મનને મારી ટીપીન એમાંથી ખાર કાઢ્યો, લુગડા ધોકાવીને ધોઈને મેલ કાઢે ને એમ પોતાના મનને ધોકાવીને મેલ કરતી દ્વેષનો મેલ કાઢ્યો. અને લાલા બાબુ લક્ષ્મીચંદ શેઠને ત્યાં માગવા ગયા, તૈયારી કરી લીધી. બંગાળના રાજાને મોટી અન્ન માગતા જોઈને નોકરની આંખમાં આંસુ આવી ગયા. આંગણે ઊભા રહીને ભિક્ષામ દેહી બોલ્યા, બોલ્યા સદાવર દેતા હતા નોકરો. એમણે જોયું, હા આ તો લાલા બાબુ બંગાળનો એક વખતનો દિવાન, સામાન્ય માણસ નહીં, અને અહીં આવીને ભિક્ષા માગે, નોકરની આંખમાં આંસુ આવી ગયા. અસર કેટલી પડી છે. કોઈને ધીરજ ન રહી. મનમાં એમ થયું કે રખે શેઠ નારાજ થઈ જાય લક્ષ્મીચંદ, કે અમને ભિક્ષા દેવી, અને લક્ષ્મીચંદને એમ થાય કે આને ભિક્ષા દેવાય કે આંગણે બહેરીને જમાડાય. એવા ભયે કોઈ કાંઈ કહી શક્યા નહીં નોકરો, તેમજ ભિક્ષા આપવા પણ કોઈએ હિંમત ન કરી. દેવ યોગે શેઠ ત્યારે મકાનમાં ઘરે હાજર જ હતા. એક નોકરે હિંમત કરી, હો દોડીને શેઠ પાસે પૂગી ગયો કે શેઠ શેઠ ગજબની વાત છે, હું તો કે લાલા બાબુ આંગણે ભિક્ષા લેવા ઊભા છે. લક્ષ્મીચંદ કે આપણે આંગણે લાલા બાબુ માગવા આવ્યા, આટલી હૃદય નિર્માની પણ હાથ લંબાયો. એને આશ્ચર્યનો પાર ન રહ્યો. તેથી લક્ષ્મીચંદ શેઠ ઉતાવળા ઉતાવળા લાલાબાબુ પાસે આવ્યા. હો લાલાબાબુનો ભેખ જોઈ શેઠનો સંદેહ ગયો. આવીને જોયું કે હા શું આ લાલાબાબુ જ છે, ભેખ લઈને ભિક્ષા કરવા આવ્યા છે. ગદગદ કંઠે થઈ ગયા, ગદગદ કંઠે થઈ ગયા, ઉર વિસ્મય અતિશય થયો. લાલાબાબુની દીનતા અને વૈરાગ્ય જોઈ મનમાં શત્રુ ભાવના દ્વેષનો કલેશ રહ્યો નહીં તનમાં. લક્ષ્મીચંદ શેઠનો શત્રુ ભાવ રાગ દ્વેષ કલેશ બધો ઓગળીને ખરી ગયો. હો લાલાબાબુની દીનતા અને વૈરાગ્ય જોઈ મનમાં, એની દીનતા જોઈ અને વૈરાગ્ય જોઈ, ભેખ પહેર્યો હતો, શત્રુ ભાવના દ્વેષનો લક્ષ્મીચંદના મનમાંથી ક્લેશ રહ્યો નહીં, સમાપ્ત થઈ ગયો. લાલાબાબુની ભિક્ષાનો સ્વર પડ્યો શેઠના કર્ણમાં. પોકાર કર્યો સચ્ચિદાનંદ અરે. લક્ષ્મીચંદ કે ગજબ કર્યો એને દેલ્યા. પડ્યો શબ્દ શેઠના કર્ણમાં, હૈયું પીગળ્યું શેઠનું, પડ્યા લાલાબાબુના ચરણમાં. કારણ કે આ તો જીતી ગયા ને, એને મૂકી દીધું એટલે આને મૂકી દેવું પડ્યું, પગમાં પડ્યા. લાલાબાબુ શેઠને ઉપાડીને મળ્યા પ્રીતિશું. લાલાબાબુએ શેઠને ઉપાડી લીધા, બાથમાં ભેટ્યા લક્ષ્મીચંદને. શેઠે લાલાબાબુને જમવા કહ્યું રસ રીતશું, કે લાલાબાબુ ભિક્ષા હોય નહીં બાપ, તું તો બંગાળનો એક દિવસનો દિવાન, તું સામાન્ય માણસ નથી, આમ ભિક્ષા મારે તને આપી એમાં મારે આબરું જાય, ભલા માણસ આવ્યો આપણે જમી લઈ. લાલાબાબુ કે નહીં શેઠ, માફ કરો, હું ભિક્ષા માગવા આવ્યો છું, હું સાધુ છું, ભિક્ષા દઈ દો. કે છે આંગણે આવેલા યોગીને આવું ના કરાય, કે છે શરમ બહુ થઈ. હો લક્ષ્મીચંદ શેઠને ભોજન કરવા ના ગયા, પછી ના છૂટકે લાચારીથી લક્ષ્મીચંદ શેઠને ભિક્ષા આપવી પડી લાલાબાબુને. અને ભિક્ષા દેતા દેતા એની આંખમાંથી આહુડ આવી ગયા. આંસુડા લૂસતા લૂસતા લક્ષ્મીચંદ શેઠ ઘરમાં ગયા. અને લાલાબાબુની દીનતા નિર્માનીપણું જોઈને જોનારા લોકો વિવશ થઈ ગયા. કારણ કે આ બે જગ્યાએ મંદિર બાંધેલા, વૃંદાવનમાં ને મથુરામાં, બે બરાબર હામહામી આવી ગયેલા, અને આ બધી ખબર હોઉને કેસે ચડેલા, પણ કોઈ મૂકે ખરું મરતા સુધી? આને મૂકી દીધું એ કાંઈ નાની હોની વાત છે, એના આખ્યાનને ઇતિહાસ ગાયા વગર છૂટક્યો છે. શત્રુને મિત્ર ગણી ત્યાંથી મુઠ્ઠી અનાજ ભિક્ષામાં લઈ લાલાબાબુ ચાલતા થયા. અને જેવા રસ્તા ઉપર આવ્યા, હજી ભિક્ષા લઈ બહાર નીકળ્યા, મન કૃષ્ણ રૂપમાં હી રમે, મન ભગવાનના રૂપમાં રમી રહ્યું છે. બાબાજી કૃષ્ણદાસને સન્મુખ દીઠા તે સમે, એના ગુરુ કૃષ્ણદાસ સામે આવીને ઉભા રહ્યા. ઓ ગુરુદેવ, તમે લાલાબાબુ મૂર્છા પામી ચરણમાં હી ઢળી પડ્યા, બાબાજીએ યત્નપૂર્વક ઉઠાડ્યા કરીને દયા. ઉઠો લાલાબાબુ, પ્રીતિ પૂર્વક ભેટીને વેણ માહી ભાવ બતાવ્યો. એના ગુરુ પ્રેમથી ભેટી પડ્યા, અંબાદ માં લઈને ઉભા કર્યા અને વેણ માં ભાવ બતાવ્યો. બેટા તારે દીક્ષા લેવા ઉત્તમ અવસર આવ્યો. હવે રેડી. બેટા તારે દીક્ષા લેવા ઉત્તમ અવસર આવ્યો. લાલા બાબુજી તે સમયે કૃષ્ણદાસજી પાસે ગયા, વૈષ્ણવી દીક્ષા ગ્રહીને સર્વોત્તમ સાધુ થયા. આવી અદ્ભુત આ આખ્યાયિકા છે ભાઈ. દીક્ષા બાદ લાલા બાબુએ મૌન વ્રત લીધું. જ્ઞાની સતા, બહુ જ્ઞાની હતા, પંડિત હતા. એમણે કથા વાર્તા કરીને અનેકના જીવનું ભલું કરી શકાય એવું હતું, જ્ઞાની છતાં. દીક્ષા બાદ લાલા બાબુએ મૌન વ્રત લીધું. જ્ઞાની છતા, જ્ઞાની અને મૌન, જ્ઞાની છતા. એક દિન તે અવસ્થામાં રાજમાર્ગે જાતા હતા. મૌન વ્રત હતું, ભગવાનના સ્મરણમાં મન હતું અને રાજમાર્ગે એટલે મોટા રસ્તા ઉપર હાલ્યા જતા. બરોબર ત્યારે ગ્વાલિયરના મહારાજા એમની મહારાણી વૃંદાવનમાં આવ્યા હતા અને આ લાલાબાબુ રસ્તા ઉપર હાલ્યા જતા. એમાં મહારાણી રસ્તા ઉપર નીકળ્યા અને કોઈકે એમ કીધું કે મહારાણી, આ લાલાબાબુ બહુ ખ્યાતિ હતી, સંત લાલાબાબુ. એટલે મહારાણીના મનમાં એમ થયું કે આ સંત હાલ્યા જાય છે અને મારે દર્શન વિનાની રહી જાય છે. એટલે મહારાણી દર્શન કરવા માટે દોડીને લાલાબાબુ પાસે ગયા અને લાલાબાબુને એમ થયું આ કોણ ડોશી આવી. એટલે લાલાબાબુ એકદમ ખસીને આઘા ગયા અને એ વખતે કોઈ ઘોડે સવાર બઘડાટી બોલાવીને જાતો હશે એની હડફેટમાં લાલાબાબુ આવી ગયા. લાતવાગી અશ્વની તેથી તરત પડી ગયા, ભક્તો ઉપાડી તેમને કુંજ ભણી ચાલતા થયા. કુંજમાં ગુરુદેવના ખોળામાં મૂકી શિરને રાધા કૃષ્ણના દર્શન કરતા તજી દીધું શરીરને. 46 વર્ષની ઉંમરે ઈસવીસન 1822માં દેહ છોડ્યો. વિક્રમ સંવત 1878 જેઠ સુદ બીજને દિવસે લાલાબાબુ વૃંદાવનમાં એના ગુરુના ખોળામાં માથું રાખીને ધામમાં ગયા. ઈસવીસન 1822માં વર્ષે ભર્યું, 46 વર્ષ વયે દિવ્ય ધામમાં ગમન કર્યું. જેઠ સુધી બીજને દિને વ્રજમાં અહી શોક વ્યાપી રહ્યો, અહો આ દુનિયા થકી એક ઉજ્જવલ હીરો ગયો. લાલાબાબુનું આખ્યાન અથઈતિ સર્વે કહ્યું, સાંભળે થઈ સાવધાન તેને વૈરાગ્ય રંગ ઉપજે. આ લાલાબાબુનું આખ્યાન અથથી ઇતિ મેં સંભળાવ્યું બ્રહ્માનંદ સ્વામી કે હે રામસિંહ દરબાર, આને કોઈ પ્રેમથી સાંભળે તો જરૂર વૈરાગ થાય. કે છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સાંભળો રાજા, સાંભળો મુમુક્ષુ જનની વાત. નેક જન્મના પુણ્ય પ્રગટે ત્યારે સત્સંગ મળે સાક્ષાત. આવા તો અનેક જન્મના પુણ્ય પ્રગટે ત્યારે સત્સંગ મળે. વૃંદાવનમાં વિચરતા લાલાબાબુ મુમુક્ષુ જન બીજે જન્મે સત્સંગ મળ્યો, થયા ભક્ત પરમ પાવન. બોલો આટલું થયું તો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સત્સંગ એને મળ્યો નથી, બીજે જન્મે મળ્યો. હવે આવી બ્રહ્માનંદ સ્વામીએ રાજાને વાત કરી ત્યારે રાજા કહે છે કે સ્વામી બીજા જન્મમાં હું થયા એનું મને જરાક વાત કરો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે કપડવંજમાં બ્રાહ્મણને ઘેર ઉતર્યા. એમના પિતાનું નામ ધનેશ્વર ભટ્ટ હતું, માતાનું નામ જયકુંવરી હતું, એમનું નાનપણનું નામ છોટુભાઈ હતું, છોટુ. તેની માતાના મનમાં એવો વિચાર આવ્યો કે મારે છોટુને ભગવાન શ્રીહરિના હાથે વર્તમાન ધરાવવું. સત્સંગી હતા, જો પ્રગટ પ્રભુ વર્તમાન ધરાવે તો આહાહા, અમારો દીકરો બડભાગી થાય એમ માતાને લગ્ની લાગી છે. પછી વડતાલે છોટુંને લઈને એની માં આવ્યા. ગોમતીને કાંઠે વેદી ઉપર મારો વાલો મહારાજ બેઠા છે. જઈને બાઈએ શ્રીહરિના દર્શન કર્યા અને નાના છોટુંને કીધું, બેટા જા જા મહારાજ પાસે જા. ભગવાન શ્રીહરિ પાસે મોકલ્યો છોટુંને. હેતથી છોટું મહારાજ પાસે ગયો અને હરિવરે અતિ હેતથી તેને બોલાવ્યો, વરવાય હું તને વર્તમાન ધરાવું. એની બાતો આગી ડોશ્યની સભામાં હતી. પણ મહારાજ છોટુંને કે ઓરવાય હું તને વર્તમાન ધરાવું. તેથી બાળક શ્રીહરિની નજીક ગયો. મહારાજે તેમનો જમણો હાથ ઝાલ્યો. મૂળજી બ્રહ્મચારી પાસે શ્રીહરિએ પાણી મગાવ્યું છે જલ્દી લાવ્યા. સ્વયં શ્રીહરિએ તેના જમણા હાથમાં જળ આપ્યું. પછી મંત્ર બોલીને ધરાવ્યા વર્તમાન. તેના કોટી જન્મના પાપ બાળ્યા નેદાન. જેમ પારસ પરસે લોહને અને કનકતા પામે તેમ બાળકને પાવન કર્યો સુખ ધામે. પારસ મણીને લોઢું અડેન હોનું થાય એમ કર્યું. પ્રભુ પ્રસન્ન થઈને બેવું કર શિરે ધરિયા, બરડો ઠબકારી શ્રીહરિ એમ ઉચ્ચર્યા, આ બાળક તો અતિ દ્રઢ સત્સંગી થશે, પરોપકારી એ સ્તંભ તુલ્ય કહેવાશે કે એમ કહીને ભૂદર નામ ધરાવ્યું. પ્રીતે ભગવાને છોટુંનું નામ ભૂદર પાડ્યું. કેમ જે આ ભૂદર જેવો સ્તંભ જેવો થાય. પછી પ્રસાદી આપી તેને શુભ રીતે. પછી છોકરાને પ્રસાદી આપી અને એની માતા પાસે મોકલ્યો. તેની માતા જોઈને રાજી થઈને જ મનમાં અતિ દ્રઢતા થઈ ગઈ શ્રીજી તણા વચનમાં. શું તો મારો સંકલ્પ જાણી શ્રીએ મારા બાળકને વર્તમાન ધરાવ્યા? એને કીધું નહોતું, મહારાજે જ એનો સંકલ્પ જાણી વર્તમાન ધરાવી દીધા. આહા, અદ્ભુત વાત છે. પછી મહારાજે તે બાળકને કહ્યું, એ જા એટલે તેની માતા પાસે ગયો. તેની માતાએ તેને અતિ સ્નેહથી તેડી લીધો. પછી મંદિરમાં દર્શન કરી પોતાને ઉતારે ગયા ને તેમને મહારાજનો અતિશય મહિમા જણાણો. પછી સંતોએ પૂછ્યું, પુરુષોત્તમને જ્યારે, સંતોને કોઈની ખબર નથી કે કોણ છોકરો હતો, મહારાજને પૂછ્યું કે મહારાજ એવા શું ભારે કર્યા સુકૃત બાલકુમારે, આ છોકરાને એવા શું ભાગી, તમે વર્તમાન ધરાવ્યા ગ્રહીને હાથ, વળી શિર પર મેલ્યા બેવું કર હે જગન્નાથ, કોણ એ બાળક? ત્યારે ભગવાન શ્રીહરિ કહે કે સંતો, ઘણા વર્ષો પહેલાં ગઢપુરમાં લાલાબાબુની વાત નીકળી હતી. વૃંદાવનમાં મંદિર બાંધનાર લાલાબાબુની સાંભળી હતી તો કે હા મહારાજ, એ જ આ બાળક લાલાબાબુનો અવતાર છે મહારાજ, કે હવે સત્સંગમાં બહુ ઉપકાર કરશે. આમ શ્રીહરિએ તેની વાત કહી. તે સાંભળી સૌ ભક્તો રાજી થયા. તેની માતા બાળકને લઈને ઘેર ગયા. બાળક ધીમે ધીમે મોટો થયો. તેની માતા સત્સંગના સંસ્કાર આપતા થકા કહેતા. તેની માતાએ કહ્યું, હે સુતસુણી, જે વાત વડતાલે તુજને લઈ ગઈ તી સાક્ષાત, વર્તમાન ધરાવ્યા શ્રીહરિએ ગ્રહીને હાથ, વળી રાજી થઈને બેવકર ધરિયા માત. એમ છોકરાને એની માં યાદી આપતી. ભૂદરભાઈ નિત્ય કહેતા, હે કેશવ બેલી, મારો હેતે જાયલો છે હાથ, મા દેશો મેલી. આ ભૂદરભાઈ કાયમ એમ કહેતા, હું નાનો હતો ત્યારે તમે મારી મા જ્યારે લઈને વડતાલ આવી ત્યારે મારો હેતે હાથ જાયલો હતો, બાપા મેલી ન દેતા. પૂજા કરીને નિત્ય માગે એ વરદાન, એવા દ્રઢ ભક્ત બન્યા એ બલવાન. આવા દ્રઢ ભક્ત થયા. હવે કાંઈક કરણોપકરણ એ મુંબઈના કરમશી દામજી થયા એવી વાત છે, પણ આ ગ્રંથમાં આટલું વિસ્તારથી હોવાથી આવી અદ્ભુત વાત છે. વાલા ભક્તો, આમાંથી આપણને જે લાગવું પોતાને પડતું હોય તે લેવું અને ભગવાન મળી જાય એમ જાગવું. બીજી ત્રીજી વાતમાં અટવાવું નહીં, નહીંતર વળી પાછો જન્મ આવશે અને હેરાન થાહું. સરસ લાલાબાબુનું આખ્યાન છે આજની રવિસભામાં આપણે સાંભળ્યું. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કૃપા કરી આવી કથા વાર્તા સત્સંગ વાતું આખ્યાનો બધું સંભળાવે છે અને ભગવાનની જ કૃપાથી આ બધું થઈ રહ્યું છે અને આપણને આનો લાભ મળી રહ્યો છે. માટે મહારાજને કહીએ એટલું ઓછું છે કે હે પ્રભુ, આ બધો તારો જ ઉપકાર છે. સહજાનંદ સ્વામી મહારાજ.